Honorable Rohita Abegunawardena, you have 32 minutes.
Garu Mulasane Karak Sabhave ape sabhapati tumani ada dawasedi mudalla amatyanse visin idiripat karana panath sambandhayen katha karanna labima gana obutumata stutiwanta wenawa ada api dannawa ape ratay aarthika washeen api hama kenekma loku arbudayekata muna deela සාමාන්‍යයෙන් දියේ ගිලිලා බොහොම අමාරුවෙන් උඩට ඇවිල්ලා හුස්ම ගන්න අවස්ථාවකට තමයි මේ අදපත් වෙලා තියෙන්නේ. ආර්ථික වශයෙන් රටේ ආර්ථික කඩාවැටීමකට මුහුණ දෙන්න සිද්ධ වුණා. ඒ ආර්ථික කඩාවැටීමට නොයෙක් හේතු සාධක මේ පාර්ලිමේන්තුවේ ආණ්ඩුවට විපක්ෂයට නියෝජනය කරන මන්ත්‍රීවරුන නොයෙක් කාරණා කියන්න පුළුවන්කම තියෙනවා. නමුත් අපි රටක ජීවත් වෙන පුරවැසියෝ හැටියට අපි බොහොම පැහැදිලිව දන්නවා මේ ආර්ථිකයේ කඩාවැටීමේදී ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා ආණ්ඩුවක් අරගෙන එතුමාට ආණ්ඩුව ගත්ත ගාම්ම හම්බුනේ ජාත්‍යන්තර වශයෙන් ගෝලීය මවසංගතයක් වෙච්ච කොවිඩ් අර්බුදය. ඒ කොවිඩ් අර්බුදයට මුහුණ දුන්නු ගෝඨාභය ජනාධිපතිතුමා අපි විශ්වාස කරනවා ආර්ථිකයට වැඩිය රටේ මිනිස්සුගේ ජීවිත ගැන බැලුවා. එසුමා බැලුවා මිනිස්සුන්ගේ ජීවත් කරවා. ඒක සාමාන්‍යයෙන් ආසියාතික අපේ වගේ රටවල් වල බලනවා තවත් ජීවිතයක් ආරක්ෂා කරන්නේ කොහොමද? රාජ්‍ය නායකයාට එතුමා ඒකට ප්‍රමුඛතාවය දුන්නා. එන්නත් එකක් දෙකක් නෙවෙයි තුනක් හතරක් දක්වා දෙනකන් දීලා 16 ලක්ෂයක් වෙච්ච රාජ්‍ය සේවකයන්ට එකම දවසක්වත් ඔවුන්ගේ පඩි අඩු කරන්නේ නැතුව ඔවුන්ගේ වැටුප් ලබා දීලා 16 ලක්ෂයක් ආරක්ෂා කරන ගමන් ජීවිත බේර ගන්න ගිහිල්ලා එතනදි ගරු සභාපතිතුමනි ආණ්ඩුවට එන ආදායම් තීන දොරවල් වැහුණා වියදම් දොරවල් වැඩිපුර ඇරුණා. සාමාන්‍යයෙන් එහෙම වුණාම වෙන්නේ ආදායමක් නැහැ වියදම වැඩි කඩාගෙන වැටීම සාධාරණයි. අපිට මූණ දෙන්න සිද්ධ වුණා. ඒ වෙච්ච වෙලාවේදී ගරු සභාපතිතුමනි අපි දැක්කා එවැනි තත්ත්වයක් ඇති වෙනකොට තෙල් පෝලිං ගෑස් පෝලිං විදුලිය කප්පාදු වෙනවා අර්බුද රාශියක් මතුවෙනවා. මේ ආර්ථික ගැටලුවත් එක්ක. හැබැයි මේ ආර්ථික ගැටලුවට මතුවෙනකොට සාමාන්‍ය රටේ ඉන්න මිනිස්සු විදුලිය නැති වෙනකොට විශේෂයෙන් මේ කොළඹ ජීවත් වෙන අය මහල් නිවාසවල විදුලිය නැතුව ඉන්න පුළුවන් කමක් ලැබෙන්නේ නැහැ. ගෑස් එක නැතුව උයන්න පුළුවන් කමක් ලැබෙන්නේ නැහැ. ඒ අය එයාගේ විරෝධය පාන්න පාරට ආවා. ඒක සාධාරණයි. ඒ විරෝධය පාන්න පාරට ආවට පස්සේ ඒක ඇතුළට දේශපාලන වශයෙන් දැන් තමයි හොඳම වෙලාව මේ ආණ්ඩුව පළවා හරින්න. ප්‍රජාතන්ත්‍රවාදී ක්‍රමය නම් ආණ්ඩුවක් පළවා හරින්නේ ඡන්දයක් තියලා ප්‍රජාතන්ත්‍රවාදී අයිතිය මිනිස්සු ඡන්දේ දීලා ආණ්ඩුව ගෙදර යවන්න පුළුවන්. ප්‍රජාතන්ත්‍රවාදයෙන් පිටට ගිහිල්ලා අර සාමාන්‍ය විරෝධතාවයේ දක්වන මිනිස්සු අතරට ආවා. මේ රටේ දේශපාලන බංකොලොත් වෙච්ච කවදා හරි බලයට එන්න බැරි වෙච්ච පක්ෂ සහ සමහර වෙලාවට විපක්ෂය යම් කොටස් අපි හැමෝටම දොස් කියන්නේ යම් කොටස් ආවා. ඇවිල්ලා මොකද්ද කරේ? අරගලයක් ඇති කරගත්තා. ඒ අරගලේ විශේෂයෙන්ම ගෝල්පේස් පිටිය ජනාධිපති ලේකම්කාර ළඟ අට්ටාල ගහගෙන ගෝට ගෝගම කියලා හදාගෙන ඒගේ විරෝධය පෑවා. දැන් අපි 2022 මැයි 9 වෙනිදා අපි දැක්ක සිද්ධ වෙච්ච දේ. මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන අපේ අතුකෝරල මන්ත්‍රීතුමාව මරණ දැම්මා. අපි හැමෝම එතුමා වෙනුවෙන් ශෝකය ප්‍රකාශ කරනවා. අවුරුදු 2යි දින ගණනාවක් මේ දවස වෙනකොට එතුමා අපෙන් සදහටම සමුවරක් පාර්ලිමේන්තු මන්ත්‍රීවරේ ආණ්ඩු විපක්ෂේ හැමෝම එකට මං හිතන්නේ ඒ අයගේ ශෝකය ප්‍රකාශ කරා. ගෙවල් ගිනි තිව්වා, හෝටල් ගිනි තිව්වා, බස් රථ ගිනි තිව්වා, දේපළ විනාශ කරා. දැන් මේ වෙනකොට අවුරුද්දක් ගත වෙනකොට ගරු සභාපතිතුමනි මේ රටේ ආර්ථිකය කඩාවැටීම හින්දා අරගලයක් සිද්ධ වෙනවා. අරගලේ හින්දා දැන් ආපහු නැගිටින ආර්ථිකයට යන්තම් ඔළු උස්සන ආර්ථිකයට අරගලයේ ප්‍රතිලාභ ලැබෙනවා. අරගලයෙන් ප්‍රතිලාභ ලැබෙනවා. මොනවද ලැබෙන අරගලයෙන් ප්‍රතිලාභ? දැන් අපි දන්නවා අරගලයෙන් ලැබෙන ප්‍රතිලාභ තමයි එදා 20යි 22 මේ අරගලයේ ඉන්න ඉස්සලා ලුණු කිලෝ එකක් කීයද? රතු ලුණු කිලෝ එකක් කීයද? දැන් අද කීයද රතු ලුණු කිලෝ එකක්? අරගලයේ ප්‍රතිලාභ. එදා ලයිට් බිල කීයද? අද ලයිට් බිල කීයද? අරගලයේ ප්‍රතිලාභ. එදා බස් ගාස්තුව කීයද? අද බස් ගාස්තුව කීයද? අරගලයේ විසින් මේ රටට ලබා දුන්නා වූ ඒ දායාදය දැන් අපිට භුක්ති විඳින්මින් පවතිනවා. දැන් ගිනි තියුවානේ. ඉතින් ගිනි තියපුවාට දැන් රජයට පුළුවන් විදියෙන් යහමින් ඒ ගිනි තියපු වගේ ගෙවල් වලට දේපළට වන්දි ගෙවනවා. දැන් මේ වන්දි ගෙවන්නේ කාගේ සල්ලිද? මේ රටේ ජනතාවගේ මුදල්. ඒ වන්දි ගෙවන්නේ. ඒතර එහෙනම් මේ වන්දි ගෙවන මුදල් කාගෙන්ද ලබා ගන්න ඕනේ? අර අරගලයට ගිහිල්ලා ගෙවල් ගිනි තියපු අයගෙන්, ඒ වැරදිකරු වෙච්ච අයගෙන්, ඒ අයව නීතියට ගෙනල්ලා මේක ලබා ගන්න ඕන. එහෙම දෙයක් නම් පේන බවක් සිද්ධ වෙන්නේ නැහැ. ආණ්ඩුවට පුළුවන් විදිහට ආණ්ඩුව අර ඒ දේපළ හානි වෙච්ච අයට, තමන්ගේ නිවාස හානි වෙච්ච අයට, සංචාරක ව්‍යාපාරයේ ඒ කටයුතු වලට, තමන්ගේ සියලුම දේවල් වලට, අනිකුත් ව්‍යාපාර කටයුතු වලට යම් මුදලක්, මහ මුදල, ඒ තියෙන මුදල නෙවෙයි, යම් මුදලක් ගෙවන. එතන මේ තමයි ප්‍රතිලාභය. දැන් සාමාන්‍යයෙන් ආර්ථිකය කඩා වැටුනම ඒකට විපක්ෂය වෙන්න පුළුවන්, අනිත් අය වෙන්න පුළුවන්, ඒකට සහයෝගයක් දෙන්න නම් අපි කතිකාවක් ඇති කරගන්නවා. කතිකාවක් ඇති කරගෙන කොහොමද මේ වැටිච්ච ආර්ථිකය ගොඩ ගන්න? ඒ වෙනුවට කරේ කැඩිච්ච ආර්ථිකය තවත් දෙකට මැද්දෙන් කල්ලා දාලා කොන්දම කල්ලා දාලා තියෙනවා. ඉතුරු කරන දෙයක් ලැබුණේ නැහැ. එතන අරගලයේ සම්බන්ධයෙන් කරු සභාපතිතුමනි මේ දවස්වල අරගලයේ හිටපු ලක්කම්මල, ලක්තාත්තල, ලක්පුතාල, ලක්දූල, ලක්මුණු පිරිය, මිනි පිරිය ගැන හොඳට රටේ කතන්දර ටික එළියට එනවා. කොච්චර සත්භාවයෙන්ද ඒගොල්ලෝ ඒ අරගලයට සම්බන්ධ වෙලා තියෙන්නේ. අපි දැක්කා එයා අරගලට සම්බන්ධ වෙලා ඉන්නකොට එයා රහසින්වත් පවුඩ කරපු අය. කිසි දවසක පවක් ගැන හිතන්නේ නැති සිබෝම සදාවත් පින්වත් රහසින්වත් පවු නොකරන පරම්පරාගත මේ රටේ කිසිම කෙනෙක් වැරද්දක් නොකරපු පවුල් වලින් ආපු ඉතාම මේ මහ පොළොවට ආදරය කරන හැටියට තමයි එදා අරගලයේ වෙනුවෙන් ඒගොල්ලෝ පෙනී සිටමින් කතා කළේ. බලන්න දෛවයේ සරදම්. අවුරුද්දයක් යනකොට ලක්මෑණියන්ට ආදරය කරපු අම්මා ගැන කියවෙනවා, ලක්මෑණියන්ට ආදරය කරපු තාත්තා ගැන කියවෙනවා, මුණුපොරෝ මිනුපුරිය ගැන කියවෙනවා. ඒ අයව මේ රටේ ඉන්න සාමාන්‍ය මිනිස්සුන්ට වංචා කරලා ඒ අයව අධිකරණයට පොලිසියට ගෙන්නවා. මේ ප්‍රහසින් පවු නොකරපු ඇත්තෝ, මේ අය දිව්‍ය ලෝකේ වැඩ හිටපු අය විදිහට තමයි එදා පෙන්න්නේ. මේ අරගලයෙන් ලැබිච්ච ප්‍රතිලාභ ටික තමයි අපිට දැක ගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ ගරු සභාපතිතුමනි. දැන් අපි දන්නවා මේ දවස්වල දැන් අද අලුතෙන් ආපු නැවත වතාවක් තේරීපත් වුණු මන්ත්‍රීතුමා, අපි දැක්කා ඩයනා මන්ත්‍රීතුමිය වෙනුවෙන් පාර්ලිමේන්තුවේ අලුතෙන් හිටපු මන්ත්‍රීවරයෙක් නැවත ඇවිල්ලා දිවුරුම් දීලා එතුමා අද කතාවක් කළා. එතුමා කතාවේ මම දැක්කා හිටපු මන්ත්‍රීතුමිය ඩයනා මන්ත්‍රීතුමිය ගැන කතා කළා. එතකොට ඩයනා මන්ත්‍රීතුමිය ගැන කතා කරලා එතුමා කියනවා, මන්ත්‍රීතුමා කියනවා, මේ ඩයනා මන්ත්‍රීතුමිය අමාරු දැම්මේ අපිලු. ඒ කියන්නේ අපේ කණ්ඩායම, ආණ්ඩු පක්ෂ කණ්ඩායම, ජනාධිපතිතුමා ඇතුළු අපි තමයිලු එතුමිය අමාරුවේ දැම්මේ. එතුමිය අමාරුවේ දාලා එතුමිය දැන් අතහැරලා දාලාලු. එතුමියට කිසි කෙනෙක් දැන් නැහැ. එතුමියට මේ ද්විත්ව පුරවැසි භාවයක්, පුරවැසි භාවයේ නැති කෙනෙක්. ඒ නිසා තමයි එතුමියගේ පාර්ලිමේන්තු මන්ත්‍රී ධූරය අවශ්‍ය. දැන් අපි තමයි වැරද්ද කරලා තියෙන්නේ. හරි සභාපතිතුමනි, මම අහනවා සජබේ නායකයා ඇතුළු ඒ අයගෙන් මම අහනවා, එතුමාලා මුලින්ම ගිහිල්ලා මේ කියන පුරවැසි භාවයේ නැති ඩයනා මහත්මිය ගාවට ගිහිල්ලා ඒ පක්ෂය, එතුමියගේ පක්ෂය තමයි ජන බලවේගය. එතකොට මේ පක්ෂය එතුමියගෙන් ගන්න පුළුවන්. එතුමියට වැඳලා දන නමස්කාර කළා, එතුමියත් එක පාටි දාලා, ගෙවල් වල තේ බීලා, ඒ ඔක්කොම සියලු දේවල් කරලා එතුමියගෙන් එතුමියගේ පක්ෂය ගන්න. එතුමියත් ඉන්න ඔය පක්ෂය ඇතුලේ. එතකොට ඩයනා මහත්මියෝ හොඳයි, වරදක් නැහැ. එතකොට පුර වැස බෑවිය ප්‍රශ්නයකුත් නැහැ. ඊට පස්සේ පාර්ලිමේන්තු මැතිවරණයෙන් ජයග් ඔහුන් විපක්ෂයට ගියාට පස්සේ ජාතික ලැයිස්තුවේ මන්ත්‍රීවරයෙක් හැට ඩයන මන්ත්‍රීතුමිය නම් කළා. මේ පාර්ලිමේන්තුවේ කතානායකතුමාගේ පුටුව ගාවට ඇවිල්ලා එතුමිය දිවුරුම් දෙනවා. එතකොටත් දෙයියන්ගේ පිටෙන් හොඳයි. එතකොට වැරදි නෑ. එතකොට ඩයනා බොහොම පුරවැසි භාවයේ තියෙන ඉතාම හොඳ අපේ පක්ෂයේ වැඩ කරන ශක්තිමත් ප්‍රබල කාන්තාවක් යකඩ ගැහැණියක්. හැබැයි ඒ යකඩ ගැහැණිය තීන්දුවක් ගන්නවා මම පවතින ආණ්ඩුවට උදව් කරනවා. මම පවතින ආණ්ඩුවට සහයෝගය දෙනවා. මම පවතින ආණ්ඩුවට සහයෝගය දෙනවයි කියලා එතුමේ ඒ ශක්තිය ගන්නකොට ඒ වෙනුවෙන් රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ඒ වගේම අපේ ගෝඨාභය ජනාධිපතිතුමා ඉන්න කාලේ ඒ සහයෝගය දෙන්න ආවට පස්සේ අන්න අර පක්ෂය අරගත්තු ජාතික ලැයිස්තුවේ මන්ත්‍රී කරපු සමග ජන බලවේගය කියනවා දැන් මෙයාට පුරවැසි භාවයේ නැහැ මුලින් තිබිලා. ඒ කියන්නේ ඔය පක්ෂය විකුණගෙන පක්ෂය ගන්නකොට තිබිලා පක්ෂය ගන්නකොට තිබිලා තියෙනවා. ඒ නිසානේ ජාතික ලැයිස්තුවෙන් ගමන් දැන් මේකට අපිද වැරදි කරු. දැන් අපිද මේකට වැරදි කරු බව පත් කරන්න හද නෑ. ඒ නිසා කන්න ඉතුරුණාට පස්සේ කබර ගෝයා තල ගෝයා දෙක මාරු කරගෙන තියෙන්නේ. ඒ නිසා අපි කියනවා එතුමිය මොනවා වුණත් මේ පාර්ලිමේන්තුවේ මේ රටේ ජනතාව වෙනුවෙන් සමහරලාට එතුමිය කතා කරන දේවල් ඇත්ත. ඒවා තිත්තයි සමහර වෙලාවට. ඒ විවේචනය කරලා තියෙනවා. නමුත් එතුමිය යම් මෙහෙවරක් මේ පාර්ලිමේන්තුවේ සභාගැබ තුල කරයි කියන එක අපි මතක් කරන්න ඕන. ඒ නිසා අපි කියනවා සජබට මුලින් හොඳ වෙච්චා දැන් නරක් වෙන්නේ කොහොමද කියන එක. දැන් ඒ වගේම තමයි ගරු සභාපතිතුමනි අපි විශ්වාස කරනවා දැන් මේ රටේ ආර්ථිකය ගැන බලනකොට එදා තිබුණට වැඩිය එදා තිබිච්ච තත්වෙන් රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා අද ස්ථාවර භාවයකට ගෙනල්ලා තියෙනවා. දැන් එතුමා එක පැත්තකින් IMF එකත් එක්ක සාකච්ඡා කරමින් ඒ වගේම අපිත් එක්ක ණය ලබාගත්තු ප්‍රධාන රටවල් 4-5 එක්ක සාකච්ඡා කරමින් මේ ණය ප්‍රතිව්‍යුහගත කරමින් රටේ ආර්ථිකය උස්සගන්නේ කොහොමද? අනිත් පැත්තෙන් විදේශීය ණයගත්තු ඒ අයත් එක්ක අමනාපකම් ඇති කරගන්න නැතුව චණ්ඩිපාඨ දාන්න නැතුව අපි තමුසලා ණය ගවන්නේ නැහැ. එහෙම ඉල්ලන්නව කන්ට ගහලා එලවන්නේ. ඒ වගේ ණය චණ්ඩිපාඨ දාන්න නැතුව ජනාධිපතිතුමා රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා දැන් ජාත්‍යන්තරයත් එක්ක සාකච්ඡා කරමින් මේ අවුරුදු දෙකකට එහා ගෙවන කාලය තුල බැලුවට පස්සේ එතුමා දැන් අපිට පේනවා යම් ස්ථාවර භාවයකට ඇවිල්ලා තියෙනවා. රටේ තෙල් අර්බුදයක් නැහැ. රටේ විදුලි අර්බුදයක් නැහැ. ඒ වගේම යම් දැන් ඩොලර එක තිබුච්ච තත්ත්වයට වැඩිය ඩොලර එක පහත තත්ත්වයකට එනවා. මේක අපි විශ්වාස කරනවා රුපියල් 250ක වගේ ප්‍රමාණයකට ඩොලරය වටිනාකම තියෙයි කියලා හොඳ තත්ත්වයකට. එතකොට අපිට යම් ආර්ථික ස්ථාවර භාවයක් ඇති කරගන්න පුළුවන් වෙයි. සංචාරක ව්‍යාපාරය සම්පූර්ණයෙන්ම වැටලා තිබුණේ. සංචාරකයෙක් මේ රට දිහා බැලුවවත් නැහැ. කොවිඩ් වලින් අපිට වැදුනා. එක පැත්තෙන් කොවිඩ් වලින් සංචාරක ව්‍යාපාරය. ඊට පස්සේ පාස්කු බෝම්බෙන් කර්මාන්ත ව්‍යාපාරය කඩාගෙන සංචාරක ව්‍යාපාරය කඩාගෙන වැටුණා. අවසානයේදී අරගලෙන් සංචාරක ව්‍යාපාරය කඩාගෙන වැටුණ මේක ගිනි ගන්න දේශයක්. මේක මරාගෙන කන උන් ඉන්නේ. පාරේ යන්න බෑ. මුන් ඔක්කොම පාරේ ගෙවල් වල නෙවෙයි ඉන්නේ. එහෙම රටක් බවට පත් වෙලා දැන් ඒක නවත්තලා තියෙනවා. දැන් ඉස්සර වගේ පාරට වැඩි එනවා අඩුයි. ඉස්සර නම් වැඩි පුර එනවා. ගෝඨාභය මහත්තයා පාරෙම ඉන්න දුන්නා. ගෝඨාභය ජනාධිපතිතුමා මේ රටේ විරෝධතා පවත්වනයට හදලා දුන්නා මේ. ගෝල් පේස් එක ඉස්සරහා පිට සැංග්‍රිලයක් ගාව අරගල පිටියක් හදලා දුන්නා. ඕන කෙනෙකුට උදුසහසන කරන්න පුළුවන්. ගෝඨාභය මහත්තයා උඩ ඉඳන් පේනවා බලාගෙන ඉන්න පුළුවන්. මේ බලන්න නිදහස වැඩි පුර දුන්නම හම්බෙන ප්‍රතිලාභ. ඉතින් එතුමාට ඒකට ප්‍රතිලාභය හම්බ වුණා. ඒ නිසා හැබැයි රයිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමත් එක්ක එහෙම කරන්න බෑ. දැන් ගෝඨාභය ජනාධිපතිතුමා දීපු අරගල පිටිය ඒ පිටියටවත් යන්න පුළුවන් කමක් ලැබෙන්නේ නැහැ. පැත්ත බලාද යන්න හම්බෙන්නේ නැහැ. ඒකට අවශ්‍ය කරන යනකොට දෙන්න ඕන ඒ අවශ්‍ය දේවල් එතුමා ලබා දෙනවා. ඒක පැත්තෙන් රටේ ආර්ථිකය දැන් ගොඩට යම් විදියකින් ස්ථාවර භාවයකට පත් වෙමින් ඒක පැත්තෙන් IMF සාකච්ඡා පවත්වමින් ඒ වගේම අසල්වැසි රටවල් එක්ක මිත්‍රත්වය ඇති කරගනිමින් අපි කොහොමද අපේ රටේ ආර්ථිකය ගොඩ ගන්න. මේ අභියෝග අපි ඔක්කොම ජය ගන්න වෙනවා. මේක අපි රටක් ඇදියට ආණ්ඩුව වෙන්න පුළුවන් විපක්ෂය වෙන්න පුළුවන් ඒ හැම කෙනෙක්ම මේ අභියෝගය බාර ගන්න ඕන. එතකොට දැන් අපි අහනවා දැන් අපි දන්නවා හැමදාම අවස ටීවී එක බැන්නම අපිත් බයිනෝ විපක්ෂයට විපක්ෂයත් බයිනෝ අපිට ඊට පස්සේ අනිත්‍යයත් බයිනෝ මේක තමයි වෙන්නේ. හැබැයි අපි දැනගන්න කැමති සමගි ජනබලවේගය. දැන් මේ ජනාධිපතිවරණයක් අව ඉදිරියේදී නියමිත වශයෙන් එන්න තියෙනවා. මේ අවුරුද්දේ නොවැම්බර් මාසේ 18 වෙනිදාට පෙර ජනාධිපතිවරයෙක්ව මේ රටේ ජනතාවගේ පරමාධිපත්‍ය අයිතියෙන් මේ රටේ ජනතාවගේ ඡන්ද බලයෙන් තෝරා ගන්න ඕන. ගහලා බැනලා මිනී මරලා නෙවෙයි. ඒකපත් කර ගන්න ඕනේ. හැබැයි ඒපත් කර ගන්න දින ජනාධිපතිවරණයේදී දැන්ට මේ වෙනුවෙන් අපිට පේන විපක්ෂයේ නියෝජනය කරමින් එක පැත්තකින් සමගි යන බලවේගය මේ සම්බන්ධයෙන් ඉදිරිපත් වෙන්න එතුමන්ලගේ ජනාධිපති අපේක්ෂකයන් නම් කරලා දෙනවා පක්ෂේ නායකයා. හොඳයි. අපි කියනවා තව මාස 4ක් විතර තියෙනවා. කරුණාකරලා අපිට මේ රට හදන ආර්ථික ප්‍රතිපත්තිය කියන්නේ. මොකද්ද මේ රට හදන ආර්ථික ප්‍රතිපත්තිය? මොකද්ද වැඩපිළිවෙල? මේ වැඩපිළිවෙල ගැන අපි දැනගන්න කැමතියි. මේ දැනට IMF එකත් එක්ක ඇති කරගෙන තියෙන ගිවිසුම ඉදිරියට ගෙනියනවා. එහෙම ඔවුන් එක්ක නෙවෙයි නම් කා එක්කද ඊට පස්සේ මේක අනුදනුව බේරගන්න. ඒක පැත්තකින්. ඊට පස්සේ මොනවද තියෙන ප්‍රශ්න අපේ රටට? අපි දන්නවා රාජ්‍ය සේවයේ ලක්ෂ 16ක් ඉන්නවා. මේ රටේ රාජ්‍ය සේවකයෝ ලක්ෂ 16ක් ඉන්නවා. මේ ලක්ෂ 16 කොහොමද ඉදිරියට ගෙනියන්නේ? එහෙනම් රාජ්‍ය සේවයේ තව ශක්තිමත් කරනවාද? කවදාකවත් පුජ්‍යලිකාංශයත් එක්ක ඒකාබද්ධ නොවි ප්‍රතිව්‍යුහගත කිරීම වල විරුද්ධ වෙනවද? එහෙම නැත්නම් ප්‍රතිව්‍යුහගත කරනවද? මේව කරනවද? දෙකෙන් එකක්. එක්කෝ එක්කෝ නැහැ. මේ දෙකෙන් එකක් රටට කියන්න බෑ. මොකද ඒ කියන ඒවා හොඳ ඒවා තියෙනවා නම් අපි කියනවා. අන්න හොඳ වැඩක්. මේ ලක්ෂ 16ක් නඩත්තු කරන්න වෙනවා. රාජ්‍ය සේවය ගැන පඩි ගවන්න ඕන. ඔවුන්ගේ ඉල්ලීමට අහුම්කම් දෙන්න ඕන. මේ සියලු දේවල් වලට මොනවද ගන්න තීන්දුව తీරන කියන එක බලන්න ඕන. ඒ වගේම අධ්‍යාපනය සම්බන්ධයෙන් මොකද්ද ගන්න තීන්දුව తీරුවා. හැබැයි මම හිතනවා එතුමන්ලගේ ජනාධිපති අපේක්ෂක විපක්ෂ නායකවරයා මේ කියන ක්‍රමවේදය මේ පොළවේ පය ගහන මිනිස්සු හැටියට අවසාන වශයෙන් තින්නේ මේක මහා ලොකු ආර්ථික විශේෂඥ නොවුනත් සාමාන්‍ය ගමේ ඉන්න ගොවි මහත්තයෙක්ගෙන් ගිහිල්ලා ඇහුවා දීවරයෙක්ගෙන් ඇහුවා කායෙන් ඇහුවා තියයි කොහොමද රටක ආර්ථිකය ආදායම වියදම ඔක තමයි අවසාන ආදායම් ලබන්න ඕන වියදම් කරන්න. එතකොට ආදායම අඩුයි නම් වියදම වැඩි නම් කොහමද අර පියව ගන්න? කොහමද පියව ගන්න? මෙන්න මේකට තමයි උත්තරේ ඕනේ. අපි ඒකට උත්තරේ අර මම අහපු ප්‍රශ්න වලට උත්තරේ කියන එක මම අහනවා. එහෙම නැත්නම් විපක්ෂ නායකතුමාට අනිවාර්යයෙන්ම අරන් එන්න වෙනවා ඇලඩින්ගේ පුදුම පහන. ඒකට පුළුවන්. ඇලඩින්ගේ පුදුම පහන අරන් ඇවිල්ලා ඒක ඉස්සර නම් තෙල් දාලා වත්තු කරන එකක් දැන් සමහරලාට එහෙම නෙවෙයි බැටරියක් දාලා හරි පත්තු කරගෙන කොහමද ඇලඩින්ගේ පුදුම පහනෙන් මේ ටික කරන්නේ. 16 ලක්ෂයක් වූ රාජ්‍ය සේවකයන්ට ඉල්ලන හැම දෙයක්ම දෙන්න ඕනේ. ඒක අනිවාර්යෙන් කරන්න ඕනේ. ඊට පස්සේ අධ්‍යාපන ක්ෂේත්‍රය ගැන මම දැක්ක එතුමා සමහර වෙලාවට කියනවා රටේ තියෙන විදුහල් අධ්‍යාපනය වෙනුවෙන් තියෙන අපේ දරුවන් වෙනුවෙන් පාසල් සංඛ්‍යාව 2000ක් නම් 3000ක් නම් 4000ක් නම් ඒකට ව්‍යාපාරිකව 4000ක් හොයා ගන්නවා. එතුමා මේ වෙනකොටත් පාසලට ගිහලා හොඳ වැඩක් යම් යම් දේවල් කරනවා. ඒක හොඳයි. අපේ අධ්‍යාපන ක්ෂේත්‍රයේ මම කිව්වා මම දැක්කා එතුමා කියනවා මේ පාසල් මෙච්චරක් තියෙනවා මේ ඇයට ව්‍යාපාරිකව 4000ක් හොයා ගත්තම එක එක්කෙනාට ඉස්කෝලේ බාර දෙනවා. අම්මපල්ල හොඳ වැඩ. ඒවා හොඳ වැඩ. අපේ මේ පොළොවේ පැල කරගන්නේ කොහොමද කියන එක ප්‍රශ්නේ තියෙනවා. මේ පොළොවේ පැල කරගන්නේ කොහොමද කියන ප්‍රශ්නේ තියෙනවා. ඒ පොළ පැල කරන්න ලේසි වෙන්නේ නැහැ. හුඟක් වෙලාවට ලේසි කරු සභාපතිතුමනි පීනුන් තටාකයක් ළඟ ඉඳගෙන පීනුන් තටාකේ අර පීනන්න උගන්නන කෙනා ඉන්නේ උඩ. පීනුන් තටාකයට බහින්නේ ඉගෙන ගන්න එක්කෙනා. මෙයා උඩේ ඉඳන් කියනවා මේම පීනන්න අරම පීනන්න කියලා. හැබැයි වැඩේ වැරදුනොත් එන්නේ නහයෙන් උඩට වතුර ඇවිල්ලා පීනුන් තලක ඇතුළේ මැරෙනවා. ඒක ඇත්ත තත්ත්වය. ඒ නිසා අපි කියනවා කොහොමද මේව ගැන කරන්නේ? මේ කියන දේවල් වලට මොකද්ද ලබා දෙන්න යන වැඩපිළිවෙල? ආර්ථිකය කොහොමද හදන්නේ? අධ්‍යාපනයේ මොකද්ද කියන වැඩපිළිවෙල? විදේශ ප්‍රතිපත්තිය මොකද්ද? මේ සියලු දේවල් ගැන අපිට පැහැදිලිව කිය. හැබැයි කතා කර කර ඉඳලා විතරක් වැඩක් නැහැ. දැන් මේ පාර්ලිමේන්තුවේ මම හිතන්නේ පාර්ලිමේන්තුව පටන් ගත්ත ඉඳන් මේ දවස් මේ දක්වා වෙනකන් මමත් ඇතුළු අපි ඔක්කොම කතාකාරයෝනේ. කතාකාරයෝ තමයි මේකේ වැඩි. මමත් ඇතුළු කිව්වේ ඒකනේ. වැඩකාරයෝ අඩුයි. වැඩිපුර කතා කරලා රටක් හැදෙයිද? වැඩිපුර කතා කරලා රටක් හැදෙයිද? එහෙම හැදෙන්නේ නැහැ. කතා කරන්නත් ඕනේ, ඊට වැඩිය වැඩ කරන්න ඕනේ. එළවඩි වැඩ පිළිවෙලක් තියෙන්න ඕන. අනාගත ඉලක්ක තියෙන්න ඕන. ඒ සියල්ල වෙනුවෙන් පුළුවන් කමක් තියේද කියන එක අපි අහනවා. එක පැත්තකින්. ඊට පස්සේ අපි දකිනවා තවත් කණ්ඩායමක්. මේක පක්ෂ දෙකක්. එකක් ජනතා විමුක්ති පෙරමුණ, අනෙත් එක මාලිමාව. මේ දෙක දැන් එකතු වෙලා මාලිමාවෙන් ගිහිල්ලා දැන් දෙකක්. ඔව් එකක් විදියට පෙන්වනවා. හැබැයි දෙකක්. ඔව් තමාලාට අපි දන්නේ නැහැ නංගි පෙන්ලා අක්ක දෙයිද කියලා. තමාලා අක්ක පෙන්ලා නංගි දෙයිද අපි දන්නේ නැහැ මොකද්ද කියන එක. මේක සමහර වෙලාවට අපි දන්නවා දෙකක් කියන එක දන්නවනේ. දැන් එකක් වුණාට අපි දන්නවා 71 JVP 88 89 JVP නේද වරික් කරනතුමා. එතකොට ඔබතුමා පොඩි 88 89 මං හිතත් ඒ JVP දැන් මාලිමාව. දැන් ජනතා විමුක්ති පෙරමුණ සමහර වෙලාවට බයිනවා අපේ මේ පක්ෂ ඔක්කොටම. මොනවද කියලාද බයි? බයිනවා මේ 75 වසරක සාපේ. ඒ වගේම තමයි අපේ පක්ෂේ කවදාවත් බෙදිලා නැහැ. අපේ පක්ෂේ කවදාවත් කැඩලා නැහැ. අපේ පක්ෂේ ඉන්නේ ඔක්කොම එකට ඉඳලා තියෙන්නේ. අපේ මේ මහා පොළවේ මොකද සිද්ධ වෙලා තියෙන්නේ? මේ ජනතා විමුක්ති පෙරමුණේ නිර්මාතෘ කවුද? රෝහණ විජේවීර. රෝහණ විජේවීර මැතිතුමා 88 89 එතුමා මරා දැම්මා. එතකොට එතුමා මරා දැම්මට පස්සේ එතුමාගේ පුතා දැන් ජනතා විමුක්ති පෙරමුණෙත් නෙවෙයි මාලිමාවෙත් නෙවෙයි වෙනම ඉන්නේ. ඒක ප්‍රශ්නයක්. ඒ කියන්නේ මේ වෙන් වෙච්ච නැති එක. ජනතා විමුක්ති පෙරමුණේ හිටපු විමල් වීරවංශ ඇතුළු කණ්ඩායමක් ජනතා විමුක්ති පෙරමුණෙන් ගිහිල්ලා ඔවුන් වෙනම කණ්ඩායමක් හදලා ඉන්නේ. ජනතා විමුක්ති පෙරමුණේ තවත් කණ්ඩායමක් පෙරණුගාමි කියලා පක්ෂයක් හදාගෙන තියෙනවා. සාමාන්‍ය අපි කාට හරි කියනකොට දැනගන්න ඕන අපි වීදුරු ගයක් ඇතුළේ ඉඳන්ද මේක කියා ගලක් ගහන්නේ නැත්නම් වෙන තරඟ ඉඳන්ද ගලක් ගහන්නේ. ඒ පක්ෂේ කැඩලා තියෙනවා. මේ ප්‍රජාතන්ත්‍රවාදයේ තියෙන මේ රටක එහෙම පක්ෂවල යනවා එනවා ඒක නවත්තන්න බෑ. හැබැයි ස්ථාවර නැහැ. ඒ නිසා අපි කියනවා දැන් අපි හිතමු හරි මාලිමාව කියලා. දැන් මාලිමාව හැටියට මොකද්ද මේ රට දැන්? දැන් මේ වෙනකොට දැන් එක පැත්තකින් තජිත් ප්‍රේමදාස විපක්ෂ නායකතුමා ඇඳුම ඇඳලා එතුමත් ජනාධිපතිව. අනිත් පැත්තෙන් අනුරාධපුර දිසා නායකතුමාවත් දැන් අපේක්ෂා කරලා දිනවා. එතුමත් දැන් ජනාධිපති ඇඳුම ඇඳලා මං හිතන්නේ එතුමා සමහර වෙලාවට අර කලිසම නැවතුව මේ වගේ ජාතික ඇඳුමක් අඳී කියලා අපි විශ්වාස කරනවා. මොකද ජනාධිපති වුණොත් එහෙම අඳින්න එපා. පෙරුමට ඉන්න එපා කොට වුණත්. ඒ වුණාට ඒ නිසා අනිවාර්යයෙන්ම එතුමා දැන් ජනාධිපති වෙන්න ඉන්නේ. එතුමා ජනාධිපති උනායි කියමු. මොකද්ද ආර්ථික ප්‍රතිපත්තිය? කොහොමද හදන්නේ? ඒක දැන් මෙච්චර කල් මේ අවුරුදු 75කටම ආණ්ඩුවක් කළා නැහැ. තිස්සමාරාමේ ප්‍රාදේශීය සභාව කළා තියෙනවා. තිස්සමාරාමේ ප්‍රාදේශීය සභාවේ බලය දුන්නා ජනතා විමුක්ති පෙරමුණට. හැබැයි ඊළඟ පාර දුන්නේ නැහැ. 2004 පාර්ලිමේන්තුවට මන්ත්‍රීවරු 37ක් දුන්නා. ජනතා විමුක්ති පෙරමුණෙන් අපිත් එකට අපි කරේ අත දාන් ඉන්නේ. එකට පෙළපාලිය එකට කන්නේ 34ක් දුන්නා. ඊළඟ පාර නැහැ. එහෙම නැතුව දැන් ජනාධිපතිකම දුන්නකම ආණ්ඩුවක් දුන්නා කියමු. මොකද්ද ප්‍රතිපත්ති ආර්ථිකය? දැන් ඔය 75 අතරට බැන 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 ඉන්නකම තව මාස 4ක් තියෙනවා. මේ පාර්ලිමේන්තුවට මේකට අද අපි කතා කරන දේ මුළු රටට ජාත්‍යන්තරයට යනවා. මෙන්න අපේ ජොයින්ට් account එක JVP මාලිමාව. අපි ජොයින්ට් account එකෙන් මෙන්න අපේ ප්‍රතිපත්තිය. මෙන්න අපේ ආර්ථික වැඩපිළිවෙල ඉදිරිපත් කරන්න. අපිටත් බලන්න ඕනේ මොනවද තියෙන්නේ. හොඳ වැඩ. හැබැයි එකක් නම් දැන් ඉදිරිපත් කරා මැයි පළවෙනිදා. මැයි පළවෙනිදා එදා මැයි දිනේ දවසේදී ඒකේ ඉන්න පරිම පාර්ලිමේන්තුව නියෝජනය කරපු ජනතා විමුක්ති පෙරමුණේ සමාජිකෙක්, මන්ත්‍රීවරයෙක්, සභිකයෙක් ඉන්න කෙනෙක් ගාල්කාන්ත මහත්තයා කියනවා අපි අධිකරණ බලය ගමට දෙනවා. අපි අධිකරණ බලය ගමට දෙනවා. එතකොට ඒ ආර්ථික ප්‍රතිපත්තියේ එක කොටසක් තමයි අධිකරණය කියලා කියන රටක අධිකරණයේ ස්වාධීන අධිකරණයක් මේ රටේ හැම පුරවැසියෙකුටම අධිකරණයට යන්න අයිතිය තියෙන්න ඕන. ඒ අධිකරණ ප්‍රතිපත්තිය වෙනස් කරලා එතුමා දෙන්න යනවා දැන් ගමට අධිකරණය. එතකොට ගමට අධිකරණය දුන්නම මොකද වෙන්නේ? දැන් අපි හිතමු සභාපතිතුමනි, දැන් ඔබතුමත් කොයි පැත්තට හරි ඡන්ද දෙන්න ඉපැ. ඔබතුමත් කොයි හරි මේ අපේක්ෂක කාටරි එක්කෙනුට ඡන්ද දෙන්න ඕන. ඔබතුමා බහලා වැඩ කරන්නත් ඕන. එතකොට ජනතා විමුක්ති පෙරමුණේ අනුකුවසාර මහත්තයා ගන්න 151යි කියමු. 51යි. 51ක් ගත්තම ඉතුරු 149ක් තියෙනවා. ඒ 49 කාටද වැඩ කරන්නේ? මේ අනිකුත් අපේක්ෂකයන්. අනිත් අපේක්ෂකයන්ට වැඩ කරනවා. වැඩ කරාට පස්සේ දැන් එතුමා නම් ජනාධිපති වෙන්නේ. උනාට පස්සේ මේ ගමට අධිකරණය දෙනවා දැන්. දුනා මේ අධිකරණ පද්ධතිය නෙවෙයි. හැබැයි එහෙම ගමට අධිකරණ පද්ධතිය කැලා නීතියට දුන්නා 88 89. එතන දුන්නා. අන්නේ දීපු ක්‍රමයට දුන්නොත් මේ 151ක් වෙච්ච අනුර කුමාර ජානාගර ඡන්දේ දුන්නා නම් දීපු නැති ඔක්කොම අය වැරදිකරුව බවට තමයි පේන්නේ. වැරදිකරුව බවට ප්‍රතිවාදී හතුරු හැටියට වෙන්නේ. එතකොට ඒ ප්‍රතිවාදී හතුරව ඕන විදිහට අර්ථකථනය කරන්න පුළුවන්. දැන් මොකද හේතුව? මේ අපි දන්නවනේ මේ පාර්ලිමේන්තුව ඇතුළෙම හම්මන්තොට ගල උමා ඔයේ හිල මේ ඔක්කොම මේක ඇතුළේ කියපුවානේ. එතකොට මේ 149ක් වෙච්ච ජනතාව ගම්මල ඉන්නේ. එතකොට අර ගම්මල අර උසාවිය බාර දෙනවානේ. අර දැන් ලාල්කාන්ත මහත්තයා කියපු විදිහට මේගොල්ලෝ මේක පත්වීම දෙන්නේ. දැන් අපේ රටේ මේ රටේ දින අධිකරණ පද්ධතිය එහෙම පත්වීමක් දෙන්න බෑනේ කරු සභාපතිතුමනි. එහෙම දෙන්න බෑනේ. දැන් ආණ්ඩුවක් ගත්ත කියලා අපිට පුළුවන් ද මේ ආණ්ඩුවේ මෙන්න මෙයාව අහවල් අධිකරණයට මිනිසුරුවරයෙක් කියලා පත් කරන්න බෑ. ඒකට අවශ්‍ය කරන ක්‍රමවේදයක් තියෙනවා. ඒ අවශ්‍ය ක්‍රමවේදය නැතුව ලාල්කාන්ත මහත්තයා පත් කරනවා. ගමේ ඉන්න ඒගොල්ලන්ගේ ඒපි කර වැඩ කරපු ඒ හොඳ මිනිස්සුන්ව පත් කරනවා. අර හොඳ පාරිශුද්ධ මිනිස්සුන්ව පත් කරනවා. ඒ මිනිස්සුන්ව පත් කළා. ඒ මිනිස්සුන් දෙනවා. අපි හිතමු දැන් ඒගොල්ලෝ පත් කරයි සමාජලාට පරණ සිස්ටම් එක නම් පස් දෙනයි. ඒකට කියන්නේ ඒ කමිටුවක් පත් කළා. ගමේ ඉන්න අන්න මුලින්ම තෝරනවා අර අපිට ඡන්ද නොදීපු අය. ඉතින් යාට චෝදනාවක් තියෙන්න බෑ. ඡන්ද නොදීපු එක්කනට චෝදනාවක් තියෙනවා. චෝදනාවල ඉස්තුවේ මොනවා හරි දානවා. අරක කරා මේක කරා මේ විදිය කළා මොනවා හරි දානවා. ඒ දැම්මට පස්සේ අර අධිකරණය මොකද තීන්දුව? මරා දාන. මම මේ කියන වෙච්ච දෙයක්. මම කියන වෙච්ච දෙයක් 88 89 එහෙම තමයි වුනේ. හැබැයි එතකොට ආර්ථිකයට පොඩි හොඳ වීමක් වෙයි. ඒ කොහොමද වෙන්නේ? ඒ 151 කින් නම් ගන්නේ 149න් අඩු ගන්න 120ක් 25ක් මරා දැම්මොත් එහෙම ආර්ථිකයට හොඳයි. ඉල්ලන්නේ නැහැ. ගොඩක් මැරිලා ආයතක මේ අධිකරණ පද්ධතිය වගේ රක්ෂිත බන්ධනාගාරේ තියන්නෙත් නැහැ. වැරදිකාරය විහිලේ තියන්නෙත් නැහැ. රක්ෂිත බන්ධනාගාරේ කිව්වත් කන්න දෙන්න ඕනේ. බන්ධනාගාරේ. හිරේ ඇරියත් කන්න දෙන්න ඕනේ. ජීවිතාන්ත දක්වා හිරේ ඇරියත් තුන් වේලම කන්න දෙන්න ඕනේ. ලයිට් බිල, වතුර බිල මේ ඔක්කොම දෙන්න ඕන. හැබැයි මේ කියන විදිහට මේ සකවයිද කියන අයව ගමෙන් නම් උසාවියේ නඩු අහන්නේ. ගමෙන් නම් නඩු අහන්නේ කිසිම සැකයක් නැහැ ගරු සභාපතිතුමනි. රටේ ජනගහනය අඩු වීම තුළින් ආර්ථිකයට හොඳ සුදක් වෙයි කියලා අපි හිතනවා. මේ එක පැත්තක් අපි දැකපු අහපු. අනිත් පැත්තෙන් මොකද්ද වෙයි? අනිත් පැත්තෙන් ආර්ථිකය හදන්න අපේ රටේ ඉන්නවා මහා පරිමාණයේ දේශීය ව්‍යාපාරික. තාමෝද ව්‍යාපාරිකයෝ ඉන්නවා. මම නම් කියන්නේ නැහැ. ඔබතුමා දන්නවා ප්‍රධාන ව්‍යාපාරිකයෝ ඉන්නවා. එයා පුංචි තැන් වලින් ගිහිල්ලා සමහර ව්‍යාපාරිකයෝ රුපියල් 75ක් අරන් ආවිල්ලා තමයි කොළඹට ඇවිල්ලා දෙහි විකුණලා අද ප්‍රබල ව්‍යාපාරිකයෝ. සමහරු තෙල් බේත් පෙට්ටිය ඔළුවේ තියන් ගිහිල්ලා අද ප්‍රබල ව්‍යාපාරිකයෝ. එතකොට ඒ අයගෙන් බලයි රුපියල් 75 අරන් ගාලා දින ගොඩක් හම්බ කළා. එතර දියන්ගන්න බෑගෙන් දෙන්න වෙනවා. ඒමත් යන්න පුළුවන්. දරවාන දෙකතුරත්වන චර බෑ කත්තියාගෙන තුර අනිත්‍ය අරදන්න. ඒ ආර්ථික ප්‍රතිපත්තියක් තියකුලන්න යන්න පුළුවන්කමක් තියෙයි. ඒ මේ කියන විදිහ දැම අපට කියන්නේ නෑන අපට කොයි වෙලවත් කියන්න මොකක් ආර්ථික ප්‍රතිපත්තිය කියලා. ඇමතිවරු සාමාන්ත්‍රීවරු පඩිගන්නේ නෑ. පඩි ඕනෙත් නෑනේ. අපට වගේ නෙවෙයි හමෝටම තමන්ට අවශ්‍ය කරන ජීවිතය ගෙනියන් අවශ්‍ය කරන අමදයම හම්බෙනවා. සෑට්ක බතුවාට දිලනෑන කවරුත් ඒව ජැට්ටය කවුරුද්දිලන දීලනෑ බතුමාට බතුමාම ගන්නවන හම්බගන්නේ. ඒකොලන්න හම්බෙනවා. සෑට්ක හම්බෙන කලිසම හම්බෙනවා යට ඇඳුම් හම්බෙනවා. ඔක්කොම ලවෝදරයෝ දෙනවා. එයින්ද ඕන්නෑ පඩි. එතනත් මුදලක් ඉතුරු වෙනවා. යානවාන ගන්නේ කුත්නෑ. ඕනේ නෑන ආදර්ශයක් දෙන්නේප. රටක් ඇට ආදර්ශයක් දෙන්න. ඒවත්
ඕන.
එනිසාගරු සභාපත්තුමනි මේක ආර්ථික ප්‍රතිපත්ති හැට තමයි පෙන්න්නන්නේ. මම මේ කිව්වේ මේ ගෙන යන වැඩ පිළිවල ගැන. එති මේ ගෙනන වැඩ පිළිවල තුළ මේවා පොළොවේ පැල කරන්න පුළුවන්න. ඒක පොළොවේ පැල කරන්න පුළුවන්නම් ඉතා මොහොදයි. ඉතා මොහොදයි. මන් දැක්ක එක මන්ත්‍රීවරය කතා කරන්නකොට කිව්වා අපි ලෑස්ති වහම චන්ද දෙන්න වහම චන්ද තියන්න කියලා අපි ලෑස්ති කියලා කිව්වා. හැබැයි මෙහෙම සැකයකුත්තිීන මට මතකයි මේ ඉතිහාසේ සමහට කොවිඩ් නැති වුණත් චන්ද තමන්ට අවාසිනං කියෙන කොවිඩ් ඉන්න ගන්ද තියන්න පාගෙන සමාට තමන්ට අවාසිනං කොවිඩ් තිබුණත් කියලා තියන්න කියලා තම ආසාහතරක් තියනවා. මේමනට අපි දැක්ක රයිල්ික ජනාධිපුත්තුව මේ තරත් පොන්සේක මේ ප්‍රබල පක්ෂය කෙනෙක් එතුමත් එක්ක කතාබා වෙනවා. තව මේ සජවේ ඉන්න ප්‍රබල දේශපාලකයෝ ගොඩක් එක කතිකාවල් ඇති කරගෙන යනවා. සමල්ලාට මේ මාස ඇතුළ හට ඇතු හතර ඇතුළත යම්මම් පිපිරීම් දෙදරී මුණොත් අනිවාරෙන් මන්ත්‍රීතුමනි මොකද වෙන්නේ චන්ද කල්දාන්න කිය. මොද ඒතු අවාසි වනකොට කල්දාගන්න පෑ දේශපාලනේ ස්ථාවරන හැ සභාපත්තු අවසාන වශයෙන් මංගමටක මේ දේශපාලන ස්ථාවරන හැ මං විනාඩියග මේ දේශපාලන අස්ථාවරයි. ඒක මේ මහපොලේ ඔප්පු කල්ලා තියනවා. ගොටාබේ රාජපක්ෂ රාතුප හට්නම ලක්ෂයක් චන්ද ගත්තා. එතුමා හැට්නම ලක්ෂයක් චන්දය අරන් එතුමාගේ පක්ෂේ එතුමා ඉදිරිපත් වුණ ශ්‍රී ලංකා පොජ්ජන පෙරමුණෙන් පාර්ලිමේන්තුර තුනෙන් දේක බලයක් දුන්න ජනතාව තුනෙන් දේක බලයක් දුන්න. ප්‍රබල ජනාධිපතිවරේ හැට්නම ලක්ෂයක් තුනෙන් දෙකක් පාර්ලිමේන්තු බලය තිනවා. එක රැයෙන් ආණ්ඩුව ගෙදර යන එක රැයෙන් ගෙදර යන ඒකක් අස්ථාවරයි කියනක ස්ථාවරණ වෙයි කියන. ඒවගේ තමයි කෙනෙකුගේ ඉලක්කයක් තියෙනවන කෙනෙකුට දෙයක් ලැබෙන්න්න තියෙනවන එකත් ලැබෙනවා. ඒක මේ මහපොලොව අපි දැක්ක රයිල් වික්‍රම සිංහ ජනාධිපත්තුව එතුමා පෞගිය දෙදා ශිෂ්‍ය පාලිමේන්තු මැතිවරණ එතුමයි පක්ෂය මන්ත්‍රීවරයෙක් නැති තත්වර වැටනවා. ජාතික ලැස්සෙන් එතුමා එනවා. එක මන්ත්‍රීවරයයි එතුමා මොකක්ද වෙන්න එතුමා මේක අගමැතිවරයාවට පත්වෙනවා. එතුමා ජනාධිපතිවරයාවට පත්වෙනවා. දේශපාලනේ කවාරු හිතනවනං හැමදාම ගලිය කෙටුව වගේ දිනකට එක වෙන්නේ නෑ. ංචිලා පත්තර මේ පත්තරේනවා. එනිසාගරු සභාපත්තුමන අපි කියනවා මේ තිබිච්ච තත්ත්වය එක ජනාධිපුත්තුමාද ස්ථාවර භාවයක් කරන්තීනවා. එනිසා කාට හරියට වෙනස් කරන්න පුළුවන්නම් මේක මේ පාලිමේන්තු සභාගවර ඉදිරිපත් කරන්න ඒක හොඳ නං ඒක හොඳයි කියල කියන්න අපි ලෑස්සීගරක මතක් කරන බෝ විස්තුති ඔබතුමාට ලබා.
எவ்வளவு நேரம் எனக்கு?
19 நிமிடம் இருக்கிறது.
நன்றி குழுக்களின் தவிசாளர் அவர்களே. இன்றைய தினம் இந்த சபையிலே பல்வேறுபட்ட திருத்த சட்டங்கள் கொண்டு வரப்பட்ட பொழுதும் ஏற்றுமதி இறக்குமதிகள் தொடர்பான சட்டங்களாக இருந்தாலும் நான் சில விடயங்களை பதிவு செய்ய விரும்புகிறேன். தயவு செய்து தங்களுடைய அனுமதியோடு மிக முக்கியமாக இந்த நாடாளுமன்றத்திலே 2004 ஆண்டில் நாடாளுமன்ற உறுப்பினராக இருந்த மாவண்ணாக்கான ஈழவேந்தன் ஐயா அவர்கள் தன்னுடைய 91வது வயசில் கடந்த 2024/4/28 கனடாவிலே காலமானார். அவருடைய இறுதிக்கிரிகைகள் 2024/5/5 கனடாவிலே நடைபெற்றது. இந்த மண்ணிலே பிறந்து வளர்ந்து இந்த மண்ணிலே மக்களோடு வாழ்ந்து மக்களுக்காக பணிபுரிந்த ஒரு வங்கி ஊழியராக ஒரு சிறந்த தமிழ் தேசிய பற்றாளனாக தன்னை அடையாளப்படுத்திய மாவண்ணாக்கான ஈழவேந்தன் அவர்கள் தேசிய பெற்றோடு வாழ்ந்த தமிழ் தேசிய பெற்றோடு வாழ்ந்த மிகப்பெரிய ஒரு உயர்ந்த மனிதன். அவருடைய இறப்பு தமிழ் மக்களை பொறுத்தவரை ஈடு செய்யப்பட முடியாதது. ஆனால் அவருடைய மூப்பு வயது மூப்பு அவருடைய இயலாமை 91வது வயசிலே கனடாவிலே அவருடைய மரண செய்தியை அறிந்து நாங்கள் கவலை அடைகிறோம். இந்த உயர்ந்த சபையினூடாக அவருக்கு அஞ்சலிகளை செலுத்துகிறேன். அவருடைய அந்த குறைந்தது 3 ஆண்டுகளாவது இந்த உயர்ந்த சபையிலே அவர் ஆற்றிய உரைகள், அவருடைய பங்களிப்புகள், இந்த நாடாளுமன்றத்திலே எப்பொழுதும் ஒரு பங்காளியாக அவர் இருந்திருக்கிறார் என்பதை பதிவு செய்து அவருக்கான அஞ்சலிகளோடு, மிக முக்கியமாக இன்றைய நாட்கள் தமிழர்களை பொறுத்தவரை அவருடைய வாழ்நாளிலே மிகவும் முக்கியமான நாட்கள். குறிப்பாக 15 ஆண்டுகளுக்கு முதல் தமிழர்கள் கொத்து கொத்தாக கொல்லப்பட்ட நாட்கள் இவை, அவர்கள் பூண்டோடு அழிக்கப்பட்ட நாட்கள் இவை. நோ ஃபயர் சோன், பாதுகாப்பு வலயம் என இலங்கை அரசாங்கத்தால் அறிவிக்கப்பட்டு அந்த பாதுகாப்பு வலயங்களுக்குள் மக்கள் நம்பி சென்ற பொழுதெல்லாம் கொத்து குண்டுகளும் பொஸ்பரஸ் குண்டுகளும் கொத்தணி குண்டுகளும் வீசப்பட்டு குலை குலையாக மக்கள் கொல்லப்பட்டார்கள். குழந்தைகள், எத்தனையோ கர்ப்பிணி தாய்மார்கள், எத்தனையோ வயோதிபர்கள், இளைஞர்கள் என்று வயது வேறுபாடின்றி ஆயிரக்கணக்கானவர்கள் கொல்லப்பட்டார்கள். இதனை யுத்தம் முடிந்த பிற்பாடு நடைபெற்ற நல்லிணக்க ஆணைக்குழுவின் அந்த குழுவுக்கு முன்னால் அப்பொழுது இருந்த மன்னாருடைய பேராயர் அதிவணக்கத்துக்குரிய மறைந்த ராஜப்பு யோசப் அவர்கள் ஒரு மிகப்பெரிய அறிக்கையாக சமர்ப்பித்திருந்தார். யுத்தத்துக்கு முதல் இருந்த தகவல்களையும் யுத்தத்துக்கு பின்னான தகவல்களையும் ஒன்று திரட்டி இடையிலே இருக்கக்கூடிய கிட்டத்தட்ட 146,000 மேற்பட்ட மக்கள் காணாமல் போயும் கொல்லப்பட்டும் இருக்கிறார்கள் என்பதை அவர் மிக துல்லியமாக ஒரு நம்பகமான ஆவணமாக சமர்ப்பித்திருந்தார். இன்றும் கூட உலக நாடுகளில் ஐக்கிய நாடுகள் மனித உரிமைகள் ஆணையமும் சரி அல்லது உலக நாடுகளுடைய உதாரணங்களிலும் அந்த நல்லிணக்க ஆணைக்குழுவிலே பேராயர் மறைந்த ராஜப்பு யோசப் அவர்களால் சமர்ப்பிக்கப்பட்ட அறிக்கை ஒரு மிகப்பெரிய ஆவணமாக கருவியாக கொல்லப்படுகிறது. ஆகவே மீண்டும் நான் இந்த இடத்துல அதனை பதிவு செய்கிறேன். ஏனென்றால் இவ்வளவு மக்கள் கொல்லப்பட்டும் இந்த நாட்டிலே எந்த ஒரு திராணியுள்ள தைரியமுள்ள ஒரு சிங்கள தலைவரும் ஒரு மன்னிப்பு கேட்டதாக அல்லது அந்த மக்களுக்கு ஒரு ஆறுதல் சொன்னதாக இதுவரை நடைபெறவில்லை. இப்பொழுது கூட இந்த நாட்டிலே ஒரு ஜனாதிபதி தேர்தல் பற்றி பேசுகிறார்கள் கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே. ஆனால் நேற்றைய தினம் 12ஆம் தேதி தமிழ் மக்களுடைய இந்த இன அழிப்பினுடைய வாரம் ஆரம்பித்திருக்கிறது. நான் நேற்று திருவண்ணாமலை மாவட்டத்தினுடைய சீனன்வழி என்கிற கிராமத்திலே அந்த மக்களோடு முள்ளிவாய்க்கால் கஞ்சி அறிந்து அவர்களோடு நான் இந்த விடயங்களை ஆராய்ந்திருந்தேன். ஆனால் சமநேரத்திலே நேற்று மூதூர் பிரதேசத்திலே, மூதூரில் உள்ள சேனையூர் என்கிற கிராமத்திலேயும் மக்கள் இந்த முள்ளிவாய்க்கால் கஞ்சியை காய்ச்சி ஞாபகத்தை ஏற்படுத்திக் கொண்டார்கள். இறந்து போன தங்கள் உறவுகள், கூட இருந்தவர்கள், உயிரோடு வாழ்ந்தவர்களை நினைத்து அவர்கள் இந்த முள்ளிவாய்க்கால் கஞ்சியை ஞாபகப்படுத்திக் கொண்டார்கள். சிரட்டைகளிலே, தேங்காய் சிரட்டைகளிலே அந்த கஞ்சியை ஏந்தி குடிப்பதன் மூலம் இறுதி யுத்தத்திலே மக்கள் உணவில்லாமல் பட்டினியோடு வாழ்ந்த பொழுது உப்பில்லாத அந்த கஞ்சி எத்தனை 1000 உயிர்களை காப்பாற்றி இருக்கிறது. இது ஒரு அடையாளம். தமிழ் மக்களுடைய வரலாற்றிலே கட்சி வேறுபாடின்றி, இன வேறுபாடின்றி தமிழ் மக்களிடம் இருக்கிற உணர்வுகளை வெளிப்படுத்துகின்ற மிகப்பெரிய ஒரு அடையாளம். அந்த அடையாளத்தை அந்த மக்கள் திருவண்ணாமலை மாவட்டத்தினுடைய மூதூர் சேனையூர் கிராமத்திலும் செய்திருந்தார்கள். ஆனால் இவ்வாறு சேனையூர் கிராமத்திலே செய்த கஞ்சியை காய்ச்சி கொடுத்த பெண்களை நேற்றிரவு போலீசார், ஆண் பெண் போலீசார் மிருகங்களாக மாறி, மூதூர் போலீசார் மிருகங்களாக மாறி மிக கேவலமாக கதற கதற அந்த பெண்களை இரவு கைது செய்திருக்கிறார்கள். ஒரு கஞ்சி காய்ச்சி கொடுத்தவர்களை இரவு நேரம் அகால வேளையில் சென்றுதான் உடுத்த உடுப்போடு கதற கதற கொண்டு வர வேண்டுமா என்ற கேள்வியை நான் இந்த உயர்ந்த சபையிலே கேட்க விரும்புகிறேன். கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, இந்த நாட்டில் என்ன நடக்கிறது? இந்த நாடு எங்கே போய்கொண்டிருக்கிறது? பலரும் ஜனாதிபதி தேர்தல் பற்றி பேசுகிறார்கள், ஜனாதிபதி வேட்பாளர்களாக இறக்குகிறார்கள். ஆனால் போலீஸ் அராஜகம், போலீசாருடைய அடாவடி, போலீசாருடைய மிருகத்தனம் நேற்றும் இந்த மண்ணிலே வெளிப்படுத்தப்பட்டிருக்கிறது. இதே திருகோணமலை மண்ணில் தான் 1954ஆம் ஆண்டு 154 தமிழ் விவசாயிகள் போலீசார், இதே போலீசார் பார்த்துக் கொண்டிருக்க சிங்களக்காரர்களால் வெட்டி படுகொலை செய்யப்பட்டார்கள். அப்பொழுது தொடங்கிய இந்த போலீஸ் அராஜகம், போலீசினுடைய அந்த இனவாதம், போலீசினுடைய அந்த நம்பகத்தன்மையின்மை, நேர்மையான சரியான நேர்மை ஜனநாயக தன்மையற்ற போலீசினுடைய நடவடிக்கைகள் நேற்றும் அதே திருகோணமலை மண்ணிலே திரும்பவும் வெளிப்படுத்தப்பட்டிருக்கிறது. ஒரு நீதிமன்றம் கட்டளை பிறப்பித்திருக்கிறதா கஞ்சி காய்ச்சக்கூடாது என்று, அல்லது நீதிமன்றம் ஏதாவது உத்தரவு செய்திருக்கிறதா? போலீசாருக்கு உத்தரவு வழங்க யார் அதிகாரம் போலீசுக்கு கொடுத்தது? கஞ்சி காய்ச்சக்கூடாது அல்லது கஞ்சி வழங்கக்கூடாது, கஞ்சி சுகாதாரமான முறையிலே காய்ச்சி வழங்கப்படவில்லை என்றெல்லாம் சொல்லுவதற்கு அந்த சுகாதார அறிவுறுத்தல்களை போலீசாருக்கு வழங்கியவர்கள் யார்? ஆகவே மிக மோசமாக மிலேச்சத்தனமாக மிருகங்களாக மூதூர் போலீசார் நடந்திருக்கிறார்கள் என்பதைத்தான் நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக அன்றைய தினம் இரவு நேரத்திலே மூன்று பெண்கள், கமலேஸ்வரன் தென்னிலா, கமலேஸ்வரன் விஜிதா, காளிராஜா சுஜா ஆகிய மூன்று பெண்களும் இந்த போலீசாரால் கதற கதற இழுத்து சென்று மூதூர் போலீசிலே இப்பொழுதும் நான் உங்களோடு பேசிக் கொண்டிருக்கிற பொழுதும் அடைத்து வைக்கப்பட்டிருக்கிறார்கள். மிக மோசமான நாடு, மிக கேவலமான நாடு. இந்த நிலையிலேதான் அவர்களோடு சேர்ந்து இன்னும் ஒருவர், குறிப்பாக அவர் தமிழ் தேசிய மக்கள் முன்னணியினுடைய முன்னாள் மூதூர் பிரதேசவை உறுப்பினராக இருந்த கரிகரகுமாரும் கைது செய்யப்பட்டிருக்கிறார். அவர் என்ன கட்சியாக இருக்கலாம், ஆனால் ஏன் கைது செய்கிறார்கள்? ஒரு கஞ்சி வழங்கியதற்காக கைது செய்கின்ற நாடு இலங்கை என்கிற கேவலம் ஏன் இந்த இலங்கைக்கு? உலகத்தில் நித்திரை கொள்கிற நாடுதான் இலங்கை என்று நான் அறிந்தேன். ஆனால் கஞ்சி வழங்குகிறவர்களையே கைது செய்கின்ற நாடு இலங்கை என்கிற கேவலத்தை மீண்டும் இலங்கை ஏன் பதிவு செய்கிறது? ஆகவே இந்த உயர்ந்த சபையினூடாக ஜனாதிபதியினுடைய கவனத்துக்கும் தருகிறேன். நீங்கள் தெரு தெருவாக வீதி வீதியாக விசாக் வருகிற பொழுது உணவு வழங்குகிறீர்கள், நீங்கள் கஞ்சி வழங்குகிறீர்கள், நீங்கள் சாப்பாடு வழங்குகிறீர்கள், அப்பொழுது யாராவது சுகாதாரம் பற்றி கேட்டார்களா, அல்ல யாரும் அதை வேண்டாம் என்று சொன்னார்களா? ஆனால் இந்த மக்கள் 15 வருடங்களுக்கு முதல் துடிக்க துடிக்க கொல்லப்பட்ட பொழுது பால் சோறு வழங்கி நீங்கள் கொண்டாடிய பொழுதும் அதனை பார்த்து பொறுத்து கொண்டிருந்தவர்கள் தமிழர்கள். ஆனால் இப்பொழுது ஒரு கஞ்சி வழங்குகிற பொழுது போலீசாருடைய அராஜகத்தை நிறுத்துங்கள். இந்நாட்டிலே நல்லிணக்கம் சமாதானம் பற்றி எல்லாம் பேசுகின்ற அமைப்புகள், இங்கே இருக்கிற தொண்டு நிறுவனங்கள், நீங்கள் முதல் கண்களை விழித்து பாருங்கள். யாருக்கு நல்லிணக்கம் தேவை, யாருக்கு சமாதானம் தேவை, யார் பாதிக்கப்பட்டிருக்கிறார்கள், யாருக்கு இது தேவை என்பதை, எவருடைய மனங்கள் திருத்தப்பட வேண்டும் என்பதை, யாருடைய அராஜகங்கள் திருத்தப்பட வேண்டும் என்பதை இந்த இலங்கையில் இருக்கின்ற பல்வேறுபட்ட தொண்டு நிறுவனங்களும் சமாதானம் விரும்புகின்ற நல்லிணக்கம் விரும்புகின்ற அமைப்புகள் முதலிலே உங்களுடைய கருத்திலே கொண்டு வாருங்கள் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக முக்கியமாக இவ்வாறான அராஜகம் நடைபெறுகிற பொழுதுதான் கௌரவ தவிசாளர் அவர்களே, சர்வதேச மன்னிப்பு சபையினுடைய செயலாளர் நாயகம் அக்னஸ் கெலமாட் அவர்களும் இலங்கை வருகிறார். அவர் வருகிற 18ஆம் தேதி முள்ளிவாய்க்கால் நினைவேந்தல் நிகழ்விலே பங்கு கொள்கிறார் என செய்திகளை நான் பார்த்தேன். நேற்றைய தினம் வீரகேசரி பத்திரிகையினுடைய 2ஆம் பக்கத்திலே நான் இந்த செய்தியை பார்த்தேன். நான் சில பத்திரிகை இன்னும் தினக்குரல் பத்திரிகைகளே இந்த செய்தியை பார்த்தேன். நேற்றைய தினம் வந்த பத்திரிகை செய்திகளின் அடிப்படையில் அக்னஸ் கெலமாட், அவர் சர்வதேச மன்னிப்பு சபையினுடைய செயலாளர் நாயகம் அவர்கள் இங்கே வந்து 18ஆம் தேதி முள்ளிவாய்க்கால் நிகழ்வுகளிலும் கலந்து கொள்ள இருக்கிறார் என்று. நான் அம்மையார் அவர்களே, மன்னிப்பு சபையினுடைய அம்மையார் அவர்களே, நான் உங்களுக்கும் இந்த முன்னுக்கு நீங்கள் வர முதலே இந்த உயர்ந்த சபையினூடாக சொல்கிறேன், இங்கே நல்லிணக்கம் இல்லை, சமாதானம் இல்லை, இங்கே இருக்கின்ற போலீஸ் அராஜகம் ஒரு கஞ்சிக்கு கூட மக்களை தெருவிலே அடித்து இழுத்து போலீஸ் நிலையம் கொண்டு செல்கிறது. ஆகவே இந்த விடயங்களை உங்கள் கவனத்துக்கும் நாங்கள் சமர்ப்பிக்கிறோம். மிக முக்கியமாக யுத்தத்தின் போது இடம்பெற்ற போர்க்குற்றங்கள், மனித உரிமை மீறல்கள் மற்றும் மனித குலத்துக்கு எதிரான வன்முறைகள் என்பன தொடர்பில் உண்மை, நீதி மற்றும் பொறுப்புக்கூறல் என்பன உறுதிப்படுத்தப்பட வேண்டும் என சர்வதேச மன்னிப்பு சபை தொடர்ச்சியாக வலியுறுத்தி வருகிறது. லண்டனை, பிரித்தானியாவை மையமாக கொண்டிருக்கின்ற இந்த சர்வதேச மன்னிப்பு சபை இந்த விடயங்களை, பொறுப்புக்கூறல், மனித உரிமை, இந்த விடயங்களில் அடிக்கடி வலியுறுத்துகிறார்கள். ஆனால் இலங்கையில் அது நடந்திருக்கிறதா? யாராவது அதை செய்கிறார்களா? யாராவது இதை பின்பற்றி இருக்கிறார்களா? மிக கேவலமாக இதனை கொண்டு செல்வதில்தான் இப்பொழுது இருக்கிற தலைவர்களும் செயல்படுகிறார்கள் என்பதைத்தான் நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக யுத்தம் நடைபெற்ற பொழுது கௌரவ தவிசாளர் அவர்களே, கோட்டபாய ராஜபக்ச அவர்கள் அப்பொழுது பாதுகாப்புத்துறை செயலாளராக இருந்தார். அவர் சொன்னார், யுத்தம் நடக்கிற பிரதேசங்களிலே 75,000 மக்கள் இருக்கிறார்கள் என்று. ஆனால் யுத்தம் முடிந்த பிறகு 410,000 மேற்பட்ட மக்கள் வவுனியா இடைத்தங்கள் முகாம்களுக்கு கொண்டு வரப்பட்டார்கள். 75,000 மக்களுக்கு உணவு அனுப்பி 400,000 மக்களை பட்டினியிலே போட்டு பட்டினியால் இந்த மக்கள் கொல்லப்பட்டார்கள். 400,000 மக்களில் எத்தனை பேர் பட்டினியால் கொல்லப்பட்டார்கள்? 410,000 வரையான மக்கள் தான் இங்கே வந்தார்கள் என்றால் எத்தனை ஆயிரம் மக்கள் அங்கே கொன்றொழிக்கப்பட்டார்கள்? வரிசையிலே கஞ்சிக்காக நின்ற குழந்தைகள் மீது பராஜ் குண்டுகளை வீசி அந்த குழந்தைகள் கொல்லப்பட்டார்கள். இவ்வளவும் இந்த மண்ணிலே நடைபெற்றது. இது செய்தவர் கோட்டபாய ராஜபக்ச. 69,00,000 சிங்கள வாக்குகளால் நான் வந்தவன், எனக்கு தமிழ் வாக்குகள் தேவையில்லை என மாறுதட்டி வந்த கோட்டபாய ராஜபக்ச அவர்களை அதே சிங்கள மக்கள், அதே சிங்கள இளைஞர்கள் அறகலைய போராட்டத்தின் மூலம் ஓட ஓட கலைத்தார்கள். தர்மம் வென்றது. கர்மம் அவரை நாட்டிலே இருந்து அகற்றியது. இருக்க இடமில்லாமல் தெரு தெருவாக திரிந்தார். அந்த இறந்து போன முள்ளிவாய்க்கால் ஆத்மாக்கள் இன்றும் அவரை நிம்மதியாக உறங்க வைக்கவில்லை என்பதைத்தான் நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக இந்த கொலையிலே ஈடுபட்டவர்கள், இந்த 146,000 மேற்பட்ட மக்கள் இறப்பதற்கும் கொல்லப்படுவதற்கும் காரணமாக இருந்த இந்த குடும்பத்தை, ராஜபக்ச குடும்பத்தை சேர்ந்தவர்கள் எந்த காலத்திலும் அவர்கள் நிம்மதியோடு இருக்க போவதில்லை என்பதைத்தான் கர்ம வினை என்பதும் அவருடைய வரலாறு என்பதும் அவர்களுக்கு படிப்பிக்கும் என்பதை நான் மீண்டும் மீண்டும் மிக தெளிவாக வலியுறுத்துகிறேன். மிக முக்கியமாக 75,000 மக்களுக்கு உணவனுப்பி அவர்கள் தான் இருக்கிறார்கள், 75,000 பேர் தான் இருக்கிறார்கள். அங்கே 400,000 மக்கள் இல்லை என்று பொய் சொன்னவர்களுக்கு இந்த உலகம் என்ன தண்டனை வழங்கப் போகிறது? இறுதி யுத்தம் நடக்கிறது, மக்கள் இடம்பெயர்ந்து போய் கொண்டிருக்கிறார்கள். மன்னாரில இருந்து வந்த மக்கள் மல்லாவியிலே குடியேறினார்கள், மல்லாவியிலே இருந்து வந்த மக்கள் கிளிநொச்சியிலே குடியேறினார்கள், கிளிநொச்சியிலே இருக்கிற மக்கள் முள்ளிவாய்க்கால் நோக்கி போகிற பொழுது கிளிநொச்சியிலே இருந்த ஐக்கிய நாடுகள் சபையினுடைய நிறுவனங்களை நோக்கி எங்களை காப்பாற்றுங்கள், நீங்கள் போகாதீர்கள், இந்த நாட்டை விட்டு போகாதீர்கள், எங்களோடு நில்லுங்கள், எங்களை காப்பாற்றுங்கள் என்று கதற கதற கண்ணீரோடு கேட்டார்கள். இந்த உலக நாடுகள் என்ன செய்தது? யுவன் நிறுவனங்கள் என்ன செய்தது? அவ்வளவு மக்களையும் தெருவிலே விட்டு அவர்கள் ஓடி தப்பிக்கொண்டார்கள். ஆனால் அவர்கள் ஓடியதால் எத்தனை 1,000 பேர் அந்த மண்ணிலே கொல்லப்பட்டார்கள். ஆகவே இன்று சர்வதேச சமூகம், யுவன் நிறுவனங்கள், ஐக்கிய நாடுகள் சபை, நீங்கள் பொறுப்பு சொல்ல வேண்டும். இந்த நாடுகள் ஒவ்வொன்றுக்கும் கடமை இருக்கிறது. நான் அண்மையிலே யாழ்ப்பாணத்திலே எரிக் சொல்கையும் அவர்கள் நோர்வேயின் சமாதான தூதுவரை சந்தித்தேன். சந்தித்த பொழுது கூட நான் அவருக்கு சொன்னேன், உலகத்திலே சமாதான தூதுவராக செயல்பட்டு தோல்வி கண்ட ஒரே ஒரு நபர் நீங்களாகத்தான் இருக்க முடியும் என்று. கிட்டத்தட்ட 10 ஆண்டுகளுக்கு மேல் சமாதானம் பேசி தோல்வி கண்ட ஒரு சமாதான தூதுவரை நான் சந்திக்கிறேன், நான் கவலைப்படுகிறேன் என்று நான் அவருக்கு பதிவு செய்தேன். அவரும் சொன்னார், தன்னுடைய வாழ்க்கையில் அது மறக்க முடியாதது, நானும் ஒரு தோல்வி கண்ட சமாதான தூதுவனாக, நான் ஒரு மக்களுக்கான, தமிழ் மக்களுக்கான ஒரு நிரந்தர தீர்வை பெற்றுக் கொடுக்க முடியாதவனாக, சமாதானத்தில் வெற்றி பெற முடியாதவனாக இருக்கிறேன் என்ற உண்மையை ஏற்றுக்கொள்கிறேன் என்றும் அவர் எனக்கு குறிப்பிட்டிருந்தார். ஆகவே இந்த வரலாறு என்பது மிக மிக முக்கியமானது. ஆயிரக்கணக்கானவர்கள் கொல்லப்பட்டிருந்த பொழுதும் இன்று வரை நீதி கிடைக்கவில்லை. வெள்ளை கொடியோடு வந்தவர்களுக்கு என்ன நடந்தது? நடேசன், அரசு விடுதலை புலிகளுடைய அரசியல் துறை பொறுப்பாளர் நடேசன், அவரோடு புலித்தேவன், இன்னும் பல போராளிகள் சரணடைந்திருந்தார்கள், வெள்ளை கொடியோடு வந்திருந்தார்கள். இவர்களுக்கு என்ன நடந்தது? இன்று வரை யார் அந்த நீதியை சொல்லுகிறார்கள்? அவர்கள் வெள்ளைக்கொடியோடு வந்தவர்களை சுட்டுக் கொண்ட ஒரே ஒரு நாடு, அதற்கு துணை இருப்பதில் நோர்வே தூதுவருக்கும் பங்கு இருக்கிறது. ஏன் காப்பாற்ற முடியவில்லை? யாருடைய அனுசரணையோடு அவர்கள் வந்தார்கள்? உங்களால் என்ன செய்ய முடிந்தது? ஆகவே சர்வதேச சமூகம், எப்படி நீங்கள் தமிழர்களை தெருவிலே விட்டீர்கள்? இன்றும் ஏன் இந்த அளவு தூரம் தமிழர்கள் தெருவில் நிற்பதற்கு யார் காரணம்? ஒரு யுத்தத்தை நடத்துவதற்கு இலங்கைக்கு ஆயுதங்களை வழங்கிய நாடுகள், போராட்டத்தை அளிப்பதற்கு ஆயுதங்களை வழங்கிய நாடுகள், இன்று ஒரு சமாதானம் பேசி நிரந்தரமான அரசியல் தீர்வை ஏற்படுத்த இந்த நாடுகளுக்கு ஏன் தைரியம் வரவில்லை? ஏன் இந்த நாடுகளால் இலங்கைக்கு ஒரு அழுத்தத்தை கொடுக்க முடியவில்லை? ஆகவே நாங்கள் பேச முடியாத மனிதர்களாக, அனாதைகளாக, உலகப்பந்திலே நாங்கள் தள்ளப்பட்ட ஒரு இனமாக நாங்கள் இருக்கிறோம். ஒரு தமிழ் தேசிய இனம் இந்த மண்ணிலே தன்னுடைய தேசிய வாழ்விலிருந்து அழிக்கப்பட்டிருக்கிறது, தொடர்ந்தும் அழிக்கப்பட்டுக் கொண்டே போகிறது, தொடர்ந்தும் அந்த மக்களுடைய நிலம் பறிக்கப்படுகிறது, அவருடைய உரிமைகள் பறிக்கப்படுகிறது, அவர்களுடைய வாழ்க்கையினுடைய ஒவ்வொரு செயல்பாடுகளும் தடுக்கப்படுகிறது. ஆகவே அவர்கள் வாழ முடியாதவர்களாக இருக்கிறார்கள். ஆகவேதான் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, நான் இந்த இடத்திலே இன்றைய நாட்களை பதிவு செய்கிறேன். நாங்கள் நின்று பேசுகின்ற பொழுதெல்லாம் மிக வேதனையோடும், நாங்கள் இந்த மண்ணில இருக்கின்ற வலிகளோடும் தான் நான் இந்த இடத்திலே இந்த உணர்வுகளை பதிவு செய்கிறேன். இசை பிரியா என்கிற எங்களுடைய சகோதரி எவ்வாறு ஒவ்வொரு ராணுவ கொடிய ராணுவ வீரர்களாலும், அவர்களை வீரர்கள் என்று நான் சொல்லவில்லை, அந்த கொடிய ராணுவத்தினரால் அழைத்து செல்லப்பட்டு சுட்டுக் கொல்லப்பட்டார். பாலச்சந்திரன் ஒரு சிறுவனுக்கு, நான் அவருக்கு அதிபராக இருந்தவன், எனது பாடசாலையில் அவன் என்னுடைய மாணவன், அந்த மாணவனான பாலச்சந்திரனை நான் இந்த நேரம் நினைக்கிறேன், என்னுடைய மாணவனை நான் நினைக்கிறேன். 6ஆம் வகுப்பு 7ஆம் வகுப்பு படித்த அந்த சிறுவனை உண்பதற்கு பிஸ்கட் கொடுத்து சுட்டுக் கொன்ற ஒரே ஒரு நாடு இலங்கை என்று பதிவு செய்யுங்கள். அவ்வளவு கேவலமான நாடு என்று பதிவு செய்யுங்கள். ஏனென்றால் ஒரு சிறுவனுக்கு, ஒரு தலைவர் பிரபாகரனுடைய மகன் என்ற காரணத்தினால் அவனுக்கு பிஸ்கட் கொடுத்து சுட்டுக் கொன்ற நாடு இலங்கை. அவ்வளவு மோசமான இந்த இலங்கை நாட்டிலே நாங்கள் இந்த 15 வருடங்களுக்கு முதல் நடந்ததை சிந்தித்து பார்க்கிற பொழுது உடம்பு நடுங்குகிறது. எங்களுடைய வலிகளை சுமந்து நிற்கிறோம், வேதனைகளோடு நிற்கிறோம். உலகம் எங்களுக்கு இன்னொரு தீர்வை முன்வைக்கவில்லை. இலங்கையில் இருக்கிற தலைவர்கள் எந்த தீர்வையும் முன்வைக்க தயாரில்லை. அடுத்த தேர்தல் பற்றி சிந்திக்கிறார்கள், யார் வெல்வது பற்றி சிந்திக்கிறார்கள், யார் ஜனாதிபதியாக வரலாம் என்று சிந்திக்கிறார்கள். ஆனால் இங்கே என்ன நடந்தது? இங்கே நடைபெற்ற இன அழிப்பு என்ன? இங்கே நடந்த ஒரு தேசிய இனம் கொத்து கொத்தாக எப்படி கொல்லப்பட்டது? அவர்களுக்கு என்ன நடந்தது? இதை யார் சிந்திக்கிறார்கள்? இந்த மண்ணிலே யோசித்து பாருங்கள். மிக முக்கியமாக பாலகுமார், விடுதலை புலிகளுடைய மூத்த உறுப்பினர் பாலகுமார், அவருடைய மகன் சூரியதேவன் ராணுவத்திடம் சரணடைந்ததை பிபிசியினுடைய செய்தியாளர் பிரான்சிஸ் கரிசன் அவர்கள் தன்னுடைய ட்விட்டரிலே மிக தெளிவாக வெளியிட்டிருந்தார். அந்த நேரத்திலே பாலகுமார் அவர்களும் அவருடைய மகனும் உள்ளே வந்து ராணுவத்திடம் இருப்பதும் ராணுவ சப்பாத்து கால்களோடு ராணுவத்தினர் சுத்தி நிற்கின்ற படங்களை லங்கா கார்டியன் பத்திரிகை வெளியிட்டிருந்தது, தினக்குரல் பத்திரிகை வெளியிட்டிருந்தது, அந்த படங்களோடு வெளியிட்டிருந்தது. பிரான்சிஸ் கரிசன் பிபிசியினுடைய அப்போதைய செய்தியாளர் அவர் வெளியிட்டிருந்தார். அப்படியானால் ராணுவத்திடம் சரணடைந்த பாலகுமாரனுக்கும் அவருடைய மகன் சூரியத்தேவனுக்கும் என்ன நடந்தது, அல்லது ராணுவத்திடம் சரணடைந்த வணக்கத்திற்குரிய பிதா பிரான்சிஸ் அடிகள் தலைமையிலான 58 போராளிகளுக்கு என்ன
நடந்தது,
கையாலே ஒப்படைக்கப்பட்ட ஒவ்வொருவருக்கும் என்ன நடந்தது? இன்றும் உயிரோடு இருக்கின்ற சாட்சியங்கள், உயிரோடு இருக்கின்ற மக்கள், உயிரோடு இருக்கின்ற சகோதரர்கள், உயிரோடு இருக்கின்ற கணவனை இழந்த மனைவிமார்கள் தங்களுடைய பொட்டையும் தாலியையும் கலட்டாமல், பொட்டை அழிக்காமல் வாழ்ந்து கொண்டிருக்கிற ஒவ்வொரு சகோதரிகளும் எங்கள் மண்ணிலே தங்களுடைய கணவனின் வருகைக்காக காத்திருக்கிறார்கள். ஆகவேதான் இந்த வலிகள் இந்த நாட்டிலே எப்பொழுது தீர்க்கப்பட போகிறது, இதற்கு எப்பொழுது நியாயம் கிடைக்கப் போகிறது, இந்த வேதனைகளுக்கும் வலிகளுக்கும் ஒரு நியாயம் இல்லாதவரை இந்த நாடு அதள பாதாளத்தை நோக்கி செல்லும் என்று நான் பல தடவை குறிப்பிட்டிருக்கிறேன். கர்ம வினைகள் உங்களை ஒரு காலம் மீள விடாது. நீதி வழங்குங்கள். ஒரு நியாயமான கௌரவமான அரசியல் தீர்வை முன்வையுங்கள். அழிந்து போன மக்களுக்கு, கஞ்சிக்காக ஏங்கிய மக்களுக்கு நீங்கள் கொடுக்கிற தண்டனை, இப்பொழுதும் கஞ்சி காய்ச்சுவோரை கைது செய்கிற நாடு என்றால் எவ்வளவு கேவலமான நாடு. ஆகவே நான் மீண்டும் மீண்டும் இந்த இடத்திலே வலியுறுத்துகிறேன். கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, நான் இந்த சிரட்டையை சபாபீடத்துக்கு சமர்ப்பிக்கிறேன். இதுதான் முள்ளிவாய்க்காலில் கஞ்சி வழங்கிய சிரட்டை. குடிப்பதற்கு ஒரு உபகரணம் இருக்கவில்லை, காய்ச்சுவதற்கு அரிசி இல்லை, காய்ச்சுவதற்கு உப்பு இல்லை, அங்கே தண்ணீர் எடுப்பதற்கு கூட கடுமை. அவ்வாறான நிலைமையில் வெறும் உப்பில்லாத கஞ்சியை காய்ச்சி இந்த சிரட்டையிலேதான் அந்த குழந்தைகள் குடித்து உயிர் தப்பினார்கள், அந்த மக்கள் குடித்து உயிர் தப்பினார்கள். அதனால் ஒரு முள்ளிவாய்க்கால் அடையாளமாக இந்த சிரட்டையை நான் சபாபீடத்துக்கு சமர்ப்பிக்கிறேன். தயவு செய்து பாராளுமன்றத்தினுடைய நூதன சாலையில் இந்த சிரட்டையை வையுங்கள். 15 ஆண்டுகளுக்கு பிறகாவது அந்த மக்களுக்கு இந்த சிரட்டை முள்ளிவாய்க்கால் மே 18 ஞாபகப்படுத்துகிற சிரட்டை என்பதை ஞாபகப்படுத்துங்கள் என்று கூறியதனை நான் சபாபீடத்துக்கு சமர்ப்பிக்கிறேன். மிக முக்கியமாக எங்களுடைய மக்களுடைய கண்ணீருக்கும் வலிக்கும் இந்த நாட்டில் இருக்கின்ற தலைவர்கள், நீங்கள் ஜனாதிபதியாக வரலாம், பிரதமராக வரலாம், அமைச்சர்களாக வரலாம், ஆனால் இந்த நாட்டிலே மக்கள் இப்பொழுதும் தெளிவோடுதான் தமிழர்கள் இருக்கிறார்கள். எங்களுக்கான அரசியல் தீர்வு என்பது ஒரு நியாயபூர்வமானதாக, அவர்கள் மீண்டும் மீண்டும் இந்த மண்ணிலே பறிக்கப்படாத அதிகாரங்களோடு நிலையானதாக நிற்கக்கூடிய வகையிலே அது எவ்வாறு இருக்க வேண்டும், அந்த ஒற்றையாட்சி இல்லாத ஒரு சமஷ்டி ஆட்சிக்குள் அந்த தீர்வு எவ்வாறு அமைய வேண்டும், அதை கூட இந்த இழப்பில் இருந்து கேட்கிறோம். இவ்வளவு இழந்த பிற்பாடும் நாங்கள் ஒரு நீதியான கௌரவமான சமாதானத்தை, ஒரு நிரந்தரமான அரசியல் அதிகாரத்தை இந்த இடத்திலே கேட்கிறோம் என்பதைத்தான் நான் இந்த இடத்திலே மீண்டும் பதிவு செய்து நிறைவு செய்கிறேன். நன்றிகள்.
தேங்க்யூ. Honorable Vijay Herath, you have 9 minutes.
Garu Karagasabha Sabhapathumuni Mudal Amathyanse Gazette Nivedana Kipayak Sakatcha Karana me Avasthavedi Attatama Andupakshe Amathivaruth Andupakshe Mantrivaruth Kavuruth Piliganwa Rata Arthika Vasen Bankula Tattata Patthala E Patthwimat Ekka Nithyanukoola Saha Nithyanukoola Novana Ganadunu Godak Samaje Thula Siddha Wenawa. Ithin Pahuge Dawasala විශාල ආందోණෙලක් වෙච්ච එකක් වුණා මේ පිරමීඩ ජාවාරම. පිරමීඩ ජාවාරම ඇතිකරන්නේ යම් ආයතන මගින්. නමුත් අපි දන්නවා ඕනම ආයතනයක් එහෙම මුදල් ගනුදෙනු කරනවා නම් මහ බැංකුවේ ලියාපදිංචි විය යුතුයි. මහ බැංකුවට වගකීමක් තියෙනවා. මහ බැංකුවේ ලියාපදිංචි නැත්තම් ඒ ආයතන පිළිබඳව ජනතාව දැනුවත් කරලා ඒ ආයතන හා ගනුදෙනු කරන්න එපා කියලා දැනුම් දෙන එක. නමුත් ඔන්මැක්ස් ආයතනය පහුගිය කාලේ මේ පිරමීඩ් ජාවාරම සිද්ධ කළා තිබුණා. ලක්ෂ 4000ක් විතර මේ රටේ ජනතාව ඒ ඔන්මැක්ස් ආයතනයේ නීති විරෝධී ගනුදෙනු වලට අහු වෙලා තිබුණා. ඇත්තම ගත්තොත් කෝටි 4500ක් විතර මේකේ ගනුදෙනු වෙලා තියෙනවා. ඉතින් පහුගිය කාලේ පුරාවටම මේක සිද්ධ වුණා. අවුරුදු 1000කට පස්සේ තමයි මහ බැංකුව නිවේදනය කරන්නේ මේක මහ බැංකුවේ ලියාපදිංචි ආයතනයක් නෙමෙයි කියලා. ඒත් එතකොට පෙරහැර ගිහිල්ලා ඉවරයි. ජනතාව ඒකේ කොටස් කරූ බවට පත් වෙලා ඉවරයි. ඉතින් අවසානයේදී ලක්ෂ 4000ක් වගේ වෙච්ච ජනතාවක් අද අසරණ වෙලා තියෙනවා. කෝටි 4500ක් පමණ වෙච්ච තමන්ගේ සල්ලි ටික තමන්ට අහිමි වෙලා තියෙනවා. කිසිදු පිළිසරණක් නැහැ. ඉතින් අවසානයේදී උසාවි ගියා. උසාවියෙන් පහුගිය දවස්වල නියෝගයක් දුන්නා ඒ ඩිරෙක්ටර් බෝඩ් එකට මේ මාස 28 වෙනිදා වෙනකොට නැවත ඒ අයට මුදල් ලබා දීම සඳහා වෙච්ච ක්‍රමවේදයක් සකස් කළා ඉදිරිපත් කරන්න කියලා. ඉතින් මම මේ සභාවේ අවධානය යොමු කරනවා විශේෂයෙන් මුදල් අමාත්‍යාංශයට මහ බැංකුවට. මොකද මේ නඩුව ගොනු කරලා තිබුණෙත් ඇත්තම ගත්තොත් නීතිපති දෙපාර්තමේන්තුවත් මහ බැංකුවත් සම්බන්ධ වෙලා. නමුත් තීන්දුවේ තියෙනවා මේ මුදල් ලබා දීම සඳහා ක්‍රමවේදයක් සකස් කළ උසාවිට ඉදිරිපත් කරන්න කියලා. ඉතින් ඒ ක්‍රමවේදය සකස් කළා ඒ අයට නැවත මේ මුදල් ලබා දීමට මැදිහත් වීමක් කළ යුතුව තියෙනවා. එහෙම නැත්නම් විශාල අසාධාරණයක් සිද්ධ වෙනවා. මම මේක මතු කරන්නේ මීට පෙර ආතුව මෙවැනි ආයතන සම්බන්ධයෙන් නීතිමය ක්‍රියාමාර්ග ගත්ත උසාවි නියෝග ලැබුණා. හැබැයි ඒ අයට නැවත මුදල් ලබා දීමේ ක්‍රමවේදය සාර්ථකව සිද්ධ වුණේ නැහැ. කුප්‍රකට ETI ආයතනෙත් මේ ප්‍රශ්නෙම තුනා. තවමත් ඒ මුදල් තැන්පත් කරපු ETI ආයතනයට සාධාරණ ඉෂ්ට වෙලා නැහැ. නඩු තීන්දුව ලැබුණා, මෙවැනි ක්‍රමවේදය සකස් කරන්න කියලා නියෝග ලැබුණා. හැබැයි නියෝග ක්‍රියාත්මක කිරීමේදී ඒ අවශ්‍ය කරන මැදිහත් වීම ලැබුණේ නැහැ. ඒ නිසාම සාධාරණේ සිද්ධ වුණේ නැහැ. ඒ නිසා එය වහාම එකට මැදිහත් වෙලා ක්‍රමවේදය ක්‍රියාවට නගන්න අවශ්‍ය බලපෑම සිදු කළ යුතුයි කියන එක අවධාරණය කරනු. ඒ වගේම කාර්ක සභා සභාපතිතුමනි, දැන් අපි මේ දවස්වල අපි දකින දෙයක් තමයි මේ සංවර්ධනයේ මුවාවෙන් දේශපාලන ව්‍යාපෘති ක්‍රියාත්මක වෙනවා. දේශපාලන මැදිහත් වීම සිද්ධ වෙනවා. ඉතින් අපි දැක්ක පහුගිය දවස්වල පළාත් පාලන ආයතනවලට චක්‍රලේඛනයක් නිකුත් කරලා තිබුණා ප්‍රජා උපදේශක කමිටුපත් කරන්න කියලා. ප්‍රජා උපදේශක කමිටුපත් කිරීමේ බලය ආණ්ඩුකාරවරයාට පවරලා තිබුණා. හැබැයි මේ කමිටුපත් කරන්නේ කොහොමද කියලා ක්‍රමවේදය සඳහන් කළා නැහැ. ඒ නිසා ඕනම කෙනෙක්ව එතනට ඒ කමිටු වලට බඳව ගන්න පුළුවන්. මේක සම්පූර්ණ නීති විරෝධී. මොකද මේක මැතිවරණයක් ප්‍රකාශයට පත් කරලා තියෙන අවස්ථාව, මැතිවරණ කාල සීමාවක්, ප්‍රාදේශීය දේශපාලඥයෝ ඒ වගේම ප්‍රාදේශීය දේශපාලන අපේක්ෂකයන් මේවට සම්බන්ධ කරගන්නෝ. දැනටවත් අපි දකින්න ප්‍රායෝගික උදාහරණ ඕන තරම් තියෙනවා. හාල් බෙදිල්ල ඉඳලා සමහර හිටපු ප්‍රාදේශ සභා සභාපතිලා මේවට මැදිහත් වෙනවා. ඒ විතරක් නෙමෙයි, මේ ව්‍යුහය ඇතිකරොත් ඒක ඉතාම බරපතලයි. මොකද ඒක හරහා ඍජුව දේශපාලන මැදිහත් වීම සිද්ධ කරන්න පුළුවන්. නිසා පළාත් පාලන ඡන්දය දැන් ප්‍රකාශයට පත් කරලා තියෙන අවස්ථාව, ජනාධිපතිවරණයක් ඉදිරියේ එන නියමිතව තියෙනවා. එවැනි අවස්ථාවකදී මෙවැනි ක්‍රමවේදයක් ක්‍රියාවට නැගීම සම්පූර්ණයෙන්ම මැතිවරණ නීති උල්ලංඝනය කිරීමක් වගේම මේ රටේ පොදු සදාචාරයට පටහැනි ක්‍රියාමාර්ගයක්. ඒක වහම නතර කරන්න කියන අවධාරණය කරනවා. ඒ වගේම අපි දකිනවා මේ දවස්වල ජනාධිපති කාර්යාලයේ ඉන්න උපදේශකයෝ 60ට අමාරක්, එක එක ජාති උපදේශකයෝ ඉන්නවා. මේ පැරදිච්ච මන්ත්‍රීවරු, මේ පාර්ලිමේන්තුවේ තියෙනපු මන්ත්‍රීවරු දැන් ජනාධිපතිගේ පරිසර උපදේශකලා, ආරක්ෂක උපදේශකලා. පරිසරයේ පිළිබඳ හාංකවසියක්වත් දන්නේ නැති රුවන් විජේවර්ධනත් දැන් පරිසරයේ පිළිබඳ උපදේශක. ඉතින් එවැනි උපදේශකයෝ ගොඩක් ඉන්නවා ජනාධිපති කාර්යාලයේ. මේ දවස්වල ඒ උපදේශකයන්ට වාහන ගන්න. වාහන ගන්නේ කොහෙන්ද? අමාත්‍යංශවල නිලධාරි අමාත්‍යංශ ලේකම්වරුන්ට ගොඩක් අයට ජනාධිපති ලේකම්ගෙන් ලිපි ඇවිල්ලා තියෙනවා. අහවල් උපදේශකයාට ඔයා අමාත්‍යංශයේ තියෙන වාහනේ වහම එවන්න කියලා. උපදේශකයන අමාත්‍යංශයට ඇවිල්ලා ඒ පරිපාලන භාර අතිරේක ලේකම්වරයා හරි කවුරු හරි හම්බෙලා ඒ අමාත්‍යංශයේ තියෙන හොඳම වාහනේ අරන් යන්න හදන. ඉතින් පහුගිය දවස්වල සිදුවීම් කීපයක් වුණා. මේ නිලධාරීන් අමාරුවෙන් රාජකාරී සඳහා පාවිච්චි කරන වාහන දැන් ජනාධිපති කාර්යාලයේ උපදේශකයෝ ඇවිල්ලා අර ලියුම පාවිච්චි කරලා බලහත්කාරයෙන් අරන් යන්න උත්සාහ කරනවා. සමහර තැන්වල අතිරේක ලේකම්වරු ඒවා දෙන්න බෑ කිව්වා. දෙන්න බෑ කියපු අයට එරෙහිව දැන් පරිපාලන ක්‍රියාමාර්ග ගන්නවා. ඉතින් ඒක සම්පූර්ණ වැරදි. මොකද අපි දන්නවා මේ පාර්ලිමේන්තුවේත් ඉඳලා මහජනතාවගේ ඡන්දේ නැතුව පෙරදිලා දැන් උපදේශකයෝ වෙලා ඉන්නවා. උපදේශකයෝ පුද්ගලිකවම ඇවිල්ලා අමාත්‍යංශයේ ලේකම්වරුන්ට බලපෑම් කරනවා අහවල් වාහනේ අපිට දෙන්න, මට දෙන්න කියලා. ඉතින් පහුගිය දවස්වල එහෙම සිද්ධි ගොඩක් වුණා. ඒ නිසා මේ ක්‍රියාදාමයේ වහම නතර කරන්න මේක නම් රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයාගේ යහපාලනය. ඉතින් මේ රටේ ජනතාව එක දැනගත යුතුයි. මේ රටේ පරිපාලන අංශයේ රාජ්‍ය පරිපාලන අංශයේ අය ගොඩක් මේක දන්නවා. සමහර අය කතා කරන්නේ නැතුව ඉන්නවා. ඒ තියෙන සමහර ඒවට රාජකාරිමය බලපෑම් වෙයි කියලා. නමුත් මේක ඉතා වැරදි දෙයක්. මෙය වැළැක්විය යුතුයි. ඒ වගේම අපි දැක්ක සෞඛ්‍ය අමාත්‍යතුමත් ඉන්න නිසා සෞඛ්‍ය අමාත්‍යවරයා හිටපු කේලි රමුක්කැල්ල අමාත්‍යතුමාගේ ඇමතිවරයාට පාවිච්චි කරන්න දෙන වාහන සහ අනිකුත් වරප්‍රසාද ඒවා ඇමතිවරයා හිරේ ගියා කියලා නැවත බාර දීලා තිබුණේ නැහැ. ඒ නිසා අල්ලස්සෝ දූෂණ කොමිසමෙන් පහුගේ අප්‍රේල් මාසේ අම සෞඛ්‍ය මන්ත්‍රන්සේ ලේකම්ට ලිපියක් නිකුත් කරලා තිබුණා ඒ පිළිබඳ වාර්තාවක් වහම අප්‍රේල් මාසේ මුල වෙනකොට ලබා දෙන්න කියලා. නමුත් ලබා දීලා තිබුණේ නැහැ. දැන් හෙට 14 වෙනිදා දක්වා අවසා දෙවෙනි වතාවටත් ලියුමක් ගහලා තියෙනවා අල්ලස්සෝ දූෂණ කොමිසමේ හිටපු සෞඛ්‍ය අමාත්‍යවරයා පාවිච්චි කරපු වාහන ඒ අනිකුත් රාජ්‍ය සම්පත් ඒව පිළිබඳ වාර්තාවක් දෙන්න ඒවා නැවත බාර දෙන්න කියලා. සෞඛ්‍ය අමාත්‍යවරයා චෝදනාවට හිරගත වෙලා තියෙනවා. හැබැයි ඔහුට අමාත්‍යවරයෙක් විදිහට දීපු රජයේ සම්පත් රජයේ දේපල ඒ විදිහටම පාවිච්චි වෙනවා. ඒක ඉතා වැරදි. ඒ නිසා ඒව වහම නතර විය යුතු තියෙනවා. ඒ වගේම අවසන් වශයෙන් මතු කරනවා පහුගිය දවස්වල හමුදාවේ ගොඩක් අයට පොදු සමා කාලයක් ලබා දුන්න පොදු සභා කාලේ ලබන 20 වෙනිදා අවසන් වෙනවා. නමුත් දිගින් දිගටම මේ වෛද්‍ය බලකායේ සේවය කරපු අයට ඒ සහනය ලබා දීලා තිබුණේ නැහැ. ඔවුන්ගේ පැත්තෙන් දීර්ඝ වශයෙන් ඉල්ලීම් කරනවා. ඒ නිසා ආරක්ෂක අමාත්‍යාංශයේ මුදල් අමාත්‍යාංශයෙන් මැදිහත් වීමක් කරලා ඒ අයටත් අනිකුත් හමුදාවේ ඒ අයට ලබා දෙන සහනය ලබා දෙන්න කියන ඉල්ලීමක් මම මේ අවස්ථාවේ කරනවා. අවසන් වශයෙන් වතුකම්කරුවන්ට ලබා දෙන්න ගහපු ගැසට් එක රුපියල් 1700. ඇත්තට මේකේ තියෙන වැටුප 1350යි. අර ඒ નિયમિત කොන්දේසි ඉෂ්ට කරොත් තව 350ක් දෙන්න. හැබැයි මේ ගැසට් එක ගැහුවට ඒක ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. මොකද ඒ වතු අයිතිකාරයල් සමාගම් මේකට කැමති වෙලා නැහැ. ඒ නිසා ආණ්ඩුව කළ යුතුව තිබුණේ ඇත්තටම මේ 1700 දෙන්න නම් ඒ පරිපාලක සභාව පනත් වෙනස් කරන එක නෙමෙයි. අවම වේතනයේ පිළිබඳ පනතක් තියෙනවා පාර්ලිමේන්තුවේ. සාමාන්‍ය පුද්ගලික අංශයේ සේවකයන්ගේ අවම වැටුප කීයද කියලා තීන්දුව කරන පනත තියෙනවා. ඒ පනතට රුපියල් 1700 කියලා දාන්න. ඇත්තටම 1700 මදි. රුපියල් 2000ක්වත් වෙන්න ඕනි. නමුත් අඩුම ගානේ ආණ්ඩුව කියනෝ නම් 1700 කියලා ඒක ගැසට් ගහලා හාම්පුතුන්ට උසාවියන්න ඉඩ හදලා මේක නොදෙන තත්ත්වයටපත් කරන එකක් මේ තියෙන්නේ. රුපියල් 1000ටත් උනේ ඒ වැඩේමයි. දැන් මේ 1700ටත් වෙන්නේ ඒකමයි. හෙට අනිද්ද වෙනකම් 15 වෙනකම් කල් දීලා තියෙන විරෝධතාවය දක්වන්න. එතනින් පස්සේ අනිවාර්යෙන් ඒගොල්ලෝ උසාවි යනවා. උසාවි ගියාට පස්සේ නඩු කියනවා මාස ගාණක් අවුරුද්දක් විතර මේක දෙන්නේ නැහැ. ඒ නිසා ඇත්තටම ආණ්ඩුව දෙනවා නම් බොරු කරන්න නැතුව රවට්ටන්න නැතුව බොරු ගැසට් ගහන්න නැතුව අවම වේතනයේ පිළිබඳ පනතට සංශෝධනයක් ගෙන්න ඒ වැටුප් පැඩි කිරීම එහෙම නැතුව බොරු කරන්න එපා රවට්ටන්න එපා කියන එකත් අවධාරණය කරනවා.
Thank you.